मुक्त गणेर निजाक्षर पदे दिव्याकृति साधनम् यो भक्तो प्रगति बभूवदया धर्माजन श्रेयसे अत्रोन्मूलयितुं त्वधर्ममवितुं साधुश्च धर्मं शुभं ध्याये तं हरिमीश्वरेश्वर मनो सद्बुद्धिदं सर्वदा। ॐ श्री पूर्ण पुरुषोत्तम नारायणाय नमो नमः। अक्षरधामाधिपतये राजाधिराजाय सद्गुरु श्री शतानंद स्वामी ने नमो नमः। आदि गुरु महासमर्थ उभय देशाचार्योपरि विद्यमान हरिरूप निमग्न श्री गोपालानंद स्वामी ने सर्व परमहंसे नमो नमः। मम मोक्षदातृ गुरुवर्य श्री राधारमण स्वामी चरण कमलेभ्यो नमो नमः। प्रगट सद्भ्यो हरि भक्तेभ्यश्च नमो नमः।
वाला भक्तो श्री स्वामीनारायण मंदिर कुंडल धाम द्वारा आयोजित श्री स्वामीनारायण सत्संग शिविर 24वीं विक्रम संवत 2071 अषाढ़ वद तेरस धनतेरस थी संवत 2072 कार्तिक सुद पांचम एटले के लाभ पांचम सुधी आपणे कुंडल धाम में माणीशू। 9 नवेम्बर 2015 थी 16 नवेम्बर 2015 सोमवार टू सोमवार 8 दिवस आ पवित्र भूमि में तीर्थधाम में उतावली ने आरे अपने बधाई भगवान संभारवा भेळा थया छे। आज प्रथम दिवस ना बपोर पछीनी आ सभा में शतानंद स्वामी कृत शिक्षापत्री भाष्यनी कथा जे आपणे घणा समय थी चालू छे એને જ આગળ આપણે ધપાવીશું। વાલા વાલા આપણા પ્રાણ આધાર ઈષ્ટ દેવ પરમ કૃપાળુ પરમાત્મા શ્રીહરિ સર્વે વાલા સંતો અને આપ સર્વ હરિભક્તોને શિબિરના પ્રથમ દિને બપોર પછીની સભાના આરંભે શિક્ષાપત્રી ભાષ્યની કથામાં પ્રવેશ કરતા પહેલા ભાવથી જય સ્વામિનારાયણ। વાલા ભક્તો આપ જાણો છો કે ઘણા સમયથી આપણે શિક્ષાપત્રીની કથા કરીએ છીએ। આમ તો આ કથા શરૂ કરી હતી શિક્ષાપત્રી શતામૃત મહોત્સવ વડતાલમાં હતો ત્યારે। આ કથા ચાલતી હતી અને કચ્છનો ધરતીકંપ થયો હતો એ વખતે। વડતાલમાં પંચ દિનાત્મક શિક્ષાપત્રી શતામૃત મહોત્સવ થયો હતો 2001 ઈસવીસન, ખરું કે? પછી થોડા થોડા રવિ સભામાં શ્લોકો આપણે સમજ્યા, ગઈ શિબિરમાં બપોર પછી આ જ કથા હતી। આપણે એ રીતે આ કથા આગળ ધપાવતા ધપાવતા સદગુરુ શ્રી સદાનંદ સ્વામી કૃત શિક્ષાપત્રી ભાષ્યની કથામાં 86મો શ્લોક આવ્યા. રવેરિંદો ચોપ રાગે જાય માને પરાક્રિયા હિત્વા સુશુચિભિ સર્વૈહી કાર્ય કૃષ્ણ મનોરજપ. આ 86મો શ્લોક. વાલા ભક્તો, હવેના જે બે શ્લોકો છે 86-87, એ બે શ્લોકોમાં સૂર્યચંદ્રના ગ્રહણ સમયે શું કરવું એ વાત ભગવાન આપણને સમજાવે છે. આ શ્લોકમાં એક આજ્ઞા છે, સૂર્યનું કે ચંદ્રમાનું ગ્રહણ જ્યારે થાય ત્યારે અમારા સર્વે સત્સંગીએ બીજી સર્વે ક્રિયાનો તત્કાળ ત્યાગ કરીને અને પવિત્ર થઈને શ્રી કૃષ્ણ ભગવાનના મંત્રનો જપ કરવો. આ એક જ આજ્ઞા છે. આજ્ઞા એક, પણ અંદર બે પેટા આજ્ઞા કહેવાય એને. સર્વક્રિયાનો ત્યાગ કરીને પવિત્ર થઈને પછી જપ કરો. એટલે આમ ગણો તો ત્રણ થઈ જાય કે ગ્રહણ થાય ત્યારે સર્વક્રિયાનો ત્યાગ કરવો, આ એક આજ્ઞા. પછી પવિત્ર થઈ જવું, બે આજ્ઞા. અને પછી જપ કરવો, ભજન કરવું, ધૂન કરવી. આજ્ઞાને થોડીક આપણે વિશ્લેષણ કરીએ તો સૂર્ય યા તો ચંદ્રના ગ્રહણોનો સમય એ સૂતકની પેઠે શુદ્ધ થવા લાયક ગણ્યો છે. અર્થાત ગ્રહણ વેળાએ આપણને અશુદ્ધિ લાગુ પડે છે, માટે શુદ્ધિ કરવી જરૂરી છે. માટે ગ્રહણ થવાની તૈયારીમાં હોય ત્યારથી જ બીજી બધી પ્રવૃત્તિઓ છોડવી, વળી બધી ક્રિયાઓ તજવી, તે સાથે અન્ય વસ્ત્રો કે બીજી ચીજો પણ સ્પર્શ ન થાય એમ દૂર કરવી, પછી સ્નાન વગેરેથી પવિત્ર થઈને ભગવાનનો અષ્ટાક્ષર મંત્ર કે ષડક્ષરી સ્વામિનારાયણ નામના મહામંત્રનો જપ કરવો. હવે ગ્રહણ એટલે શું? તો વાલા ભક્તો, ગ્રહણ વિશે પૌરાણિક માન્યતા અલગ છે, વૈજ્ઞાનિક માન્યતા અલગ છે. પ્રથમ પૌરાણિક માન્યતા વિશે જાણી લઈએ અને પછી વૈજ્ઞાનિક માન્યતા આપણે સમજી લઈએ. ગ્રહણ વિશે પૌરાણિક માન્યતા એવી છે કે સમુદ્ર મંથન પછી દેવો તથા દૈત્યોને અમૃતપાન માટે ભગવાને મોહિની રૂપ ધારણ કર્યું. દેવો અને અદેવોને હામહામાં બેહાડ્યા. પછી પ્રથમ ભગવાને દેવોની પંક્તિમાં અમૃત પીરસવા માંડ્યું ત્યારે સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવીને રાહુ નામનો એક દૈત્ય બેસી ગયો અમૃતપાન કરવા. ભગવાને એના મોઢામાં અમૃત આપ્યું. તે વખતે સૂર્યે અને ચંદ્રે ઈશારો કર્યો કે પ્રભુ, આ રાક્ષસ છે, રાહુ છે. પછી ભગવાને તરત જ પોતાનું સુદર્શન ચક્ર મૂકીને રાહુનું મસ્તક ધડથી જુદું કરી નાખ્યું. પરંતુ તેણે અમૃતપાન કર્યું એટલે મર્યો નહીં, ધડને મસ્તક બે સજીવન રહ્યા. ત્યાર પછી એનું મસ્તક રાહુ ગણાય છે, ધડ કેતુ કહેવાય છે. આ રાહુ કેતુ બે ગ્રહ બન્યા. પછી તે બંનેએ સૂર્ય ચંદ્ર સાથે કાયમી દુશ્મનાવટ બાંધી લીધી અને તેને અવારનવાર પરેશાન કરવા લાગ્યા. તે રાહુ ક્યારેક સૂર્યને તો ક્યારેક ચંદ્રને પોતાના મોઢામાં ગળી જાય છે એવું પૌરાણિક કથામાં છે. અને એ જ્યારે ગળી જાય ત્યારે તે જોવામાં આવતા નથી, તેને જ પૌરાણિક દ્રષ્ટિએ સૂર્ય ચંદ્રનું ગ્રહણ કહેવામાં આવે છે. પછી જ્યારે રાહુ છોડી દે છે ત્યારે ગ્રહણમાંથી મુક્તિ થઈ કહેવાય છે. આ વાત આપણા બધા ગ્રંથોમાં છે. હવે વિજ્ઞાનની દ્રષ્ટિએ ગ્રહણને સમજીએ તો પ્રથમ ચંદ્રગ્રહણ, સૂર્યની ફરતે પૃથ્વી ફરે છે, પૃથ્વીને ફરતે ચંદ્ર ફરે છે. આમ ગણીએ તો સૂર્યની ફરતે જ બંને ફરે છે, પૃથ્વીને ચંદ્ર. પરંતુ એમાંય પૃથ્વીને ફરતે ચંદ્ર ફરે છે. ચંદ્ર પૃથ્વીનો ઉપગ્રહ છે. આવા પરિભ્રમણ દરમિયાન સૂર્ય અને ચંદ્રની વચ્ચે પૃથ્વી જ્યારે આવે ત્યારે પૃથ્વીનો પડછાયો ચંદ્ર ઉપર પડે, એટલે ધરતી ઉપર રહેલા આપણને ચંદ્ર દેખાય નહીં, એટલે આપણે એને ચંદ્રગ્રહણ કહીએ છીએ. અને તે પૂનમને દિવસે જ થાય, આ વાત પાકી. વાલા ભક્તો, ઉપરના ચિત્ર પ્રમાણે આ જે ચિત્ર છે, ઉપરના ચિત્ર પ્રમાણે જ્યારે સૂર્ય અને ચંદ્રની વચ્ચે પૃથ્વી આવે ત્યારે ચંદ્રના જેટલા ભાગ ઉપર પૃથ્વીનો પડછાયો પડે એટલો ભાગ કાળો દેખાય, ઢંકાઈ જાય, ત્યાં અંધારું હોય, એટલે એને આપણે ચંદ્રગ્રહણ કહીએ છીએ. હવે સૂર્યગ્રહણની વાત કરીએ. જેમ સૂર્યની આસપાસ પૃથ્વી ફરે છે તેમજ પૃથ્વીની આસપાસ ચંદ્ર ફરતો હોવાથી ચંદ્ર અને પૃથ્વી બંનેના પરિભ્રમણ દરમિયાન પૃથ્વી અને સૂર્યની વચ્ચે ચંદ્ર આડો આવે ત્યારે પૃથ્વી પરથી સૂર્ય જોઈ શકાતો નથી, આને આપણે સૂર્યગ્રહણ કહીએ છીએ. તે અમાસના દિવસે થાય છે. આ પ્રમાણે જ્યારે સૂર્ય અને પૃથ્વીની વચ્ચે ચંદ્ર આવે ત્યારે પૃથ્વી ઉપરથી આપણે બધા પેલો ચંદ્ર આડે આવ્યો હોવાથી સૂર્યનો અમુક ભાગ દેખી શકતા નથી અને ત્યાં અંધારું દેખાય છે, બસ એને જ આપણે સૂર્યગ્રહણ કરીએ છીએ. વાલા ભક્તો, દર પૂનમે ચંદ્રગ્રહણ કે દર અમાસે સૂર્યગ્રહણ થતું નથી. એનું કારણ એ છે કે પૃથ્વી અને ચંદ્રનો પ્રદક્ષિણાનો માર્ગ થોડો વાંકો ચૂકો છે, તેથી જ્યારે પૃથ્વી પર ચંદ્રનો પડછાયો પડે કાં પૃથ્વી પરથી સૂર્ય ન દેખાય એવી રીતે ચંદ્ર કે પૃથ્વી આડા આવે ત્યારે જ ગ્રહણ થાય છે, દર પૂનમે અને દર અમાસે નહીં. આ ગ્રહણ સમયે પૃથ્વી ઉપર સૂર્ય કે ચંદ્રનો સીધો પ્રકાશ નહીં આવતો હોવાથી અમુક પ્રકારની અશુદ્ધિ ફેલાય છે. વાત આટલી. જ્યારે ગ્રહણ થાય ત્યારે સૂર્યનો પ્રકાશ સીધો પૃથ્વી ઉપર નહીં આવવાથી અહીંયા અમુક પ્રકારની અશુદ્ધિ ફેલાય છે. તેને ગ્રહણનું સૂતક લાગ્યું એમ કહેવાય છે. આ સૂતક દરમિયાન પાળવાના જે નિયમો તથા તેની શુદ્ધિના જે નિયમો તે આપણે જાણી રાખવા જરૂરી છે. ગ્રહણના વિધિ નિષેધમાં સત્સંગી જીવનમાં થોડુંક આવું લખ્યું છે કે ગ્રહણનો પ્રારંભ થાય ત્યારે જળથી સ્નાન કરી જપ આદિ કર્મો કરવા, આ નિયમ બન્યો. શેનો નિયમ? કે પેલી અશુદ્ધિ આવે છે ને એની શુદ્ધિનો નિયમ. કે જ્યારે ગ્રહણનો પ્રારંભ થાય ત્યારે તમારે પછી નાહી લેવું. શ્લોકમાં લખ્યું પવિત્ર થઈને જપ કરવો. પવિત્ર થઈને એમ લખવાનો હેતુ શું? જો અપવિત્ર હોઈએ તો પવિત્ર થઈને જપ કરવો. કેમ જે આપણે સૂતા હોઈએ, અપવિત્ર હોઈએ અને ચંદ્રગ્રહણ થાય તો નાહીને પવિત્ર થઈને જપ કરવો અને ગ્રહણ મુકાય ત્યારે ફરીને વસ્ત્ર સહિત નાહી લેવું. પણ અપવિત્ર ન હોઈએ તો પવિત્ર થવાની જરૂર નથી, કેમ જે પવિત્ર જ છીએ. પણ અપવિત્રપણે ભજન કરવું નહીં. એવી શ્લોકમાં જાગીના છે. તો સ્નાન કરી લેવું, પછી રાંધેલા અન્નનો ત્યાગ કરી દેવો. હવે એક એમાં વિકલ્પ કહે છે, બધા ભક્તો ધ્યાનથી સાંભળે, કેમ જે આપણે કાયમ વર્ષમાં એક બે વાર તો આ પરિસ્થિતિમાંથી પસાર થવાનું હોય છે, એટલે આ બધા નિયમો જાણેલા હોય તો આપણામાં અશુદ્ધિ ન પેસે. એક અથાણું, બીજું દૂધ, છાશ, દહીં, ઘી, તેલ, આવું જે કાંઈ છે તે, અને પકવ કરેલું મિષ્ટાન. જે અન્નમાં પાણી ન હોય, કોરું જેને કહેવાય, માનો કે મગદળની લાડવીડી હોય એમાં પાણી ન આવે, એને પકવ કરેલું મિષ્ટાન કહેવાય. પાણી વગરનું કોરું એ મિષ્ટાન, અને માટલામાં રહેલું પાણી, આમે ગણાવી એ બધી વસ્તુમાં તલ અને ડાભડો મૂકી દેવાથી તે દૂષિત થતા નથી. આવું ક્યાં લખ્યું છે? સત્સંગી જીવનમાં ભગવાને કહ્યું છે. ખ્યાલ આવી ગયો તમને? કે ફરીવાર કહું, અથાણું, દૂધ, છાશ, દહીં તેમજ ઘી, તેલ વગેરે એ સ્નિગ્ધ પદાર્થ, એમાં માખણ આવી જાય, અને મિષ્ટાન, કોરું મિષ્ટાન, અને માટલામાં રહેલું પાણી, આટલામાં તલ ને ડાભડો મૂકી દો એટલે અભડાય નહીં, એમાં અશુદ્ધિ પેસતી નથી એવું ભગવાને કહ્યું. હવે ગ્રહણમાં જમવાનું છોડી દેવાની બાબતમાં થોડો વિવેક બતાવે છે. એક બાળક, પછી વૃદ્ધ માણસ, 8 વર્ષથી નાની ઉંમર નાને બાળક કહેવાય, 80 વર્ષથી ઉપરની ઉંમર નાને વૃદ્ધ કહેવાય. આ એની વ્યાખ્યા આપી દો. પાછો 22 વર્ષનો બાબો થઈ જાય, ખાવા સારું એ ના હાલે, સમજ્યા? તો બાળક, વૃદ્ધ અને રોગાતુર, જે માણસ એવો બીમાર છે, પછી મનનો માંદો થઈ જાય હાલે, તેમજ મંદ બુદ્ધિવાળા મનુષ્ય, એટલે કોક ગાંડો. આમ તો આપણે બધા મંદ બુદ્ધિના જ છીએ, ગ્રહણમાં ખાઈ લઈ હાલે, પણ એમ આપણો મંદ બુદ્ધિમાં પ્રવેશ ન થાય, આ ગાંડો લેવાનો. બાળક, વૃદ્ધ, રોગાતુર અને ગાંડો મનુષ્ય, આટલાને ગ્રહણમાં ખાવામાં બાદ નહીં. આ સિવાયના હોય, સૂર્યગ્રહણના આરંભ પૂર્વે 12 કલાક અને ચંદ્રગ્રહણના આરંભ પહેલા 9 કલાક જમવાનું છોડી દેવું. આ ગણાવ્યા એ સિવાયના બધાએ. કારણ કે ગ્રહણ પૂર્વના આ સૂર્ય ગ્રહણ પૂર્વેના 12 કલાક, ચંદ્રગ્રહણ પૂર્વેના 9 કલાક વેદકાળ ગણાવેલા છે. તેથી ભોજન કરવું નહીં. સૂર્ય જો ગ્રહણથી ઘેરાયેલો ઉગવાનો હોય તો તે ગ્રસ્તોદય કહેવાય. ગ્રસ્તોદયના દિવસની આગળની રાત્રિએ ભોજન કરવાનું છોડી દેવું. ક્યારેક ક્યારેક સૂર્યચંદ્ર ઘસાયેલા ઉગે, એ ઉગેલા હોય ને ગ્રહણ લાગુ પડે એવું નહીં, ગ્રહણ લાગુ પડી ગયું હોય અને ઉગે એને ગ્રસ્તોદય કહેવાય. એ જ્યારે ગ્રસ્તોદય હોય, કોણ? સૂર્ય. ગ્રહણ થયેલો સૂર્ય જ ઉગ્યો, આવું ગ્રહણ હોય તો પછી એ દિવસની આગળની રાત્રિએ પણ ભોજન છોડી દેવું. જોકે વેદ હોય એટલે છોડી દીધેલું જ હોય. અને ચંદ્રમાં જો ઘેરાયેલો ઉગવાનો હોય તો તે દિવસે ભોજન છોડી દેવું, છોડી દીધેલું જ હોય, વેદકાળ હોય એટલે. પણ નિયમ છે, ગ્રહણ થવાનું હોય ચંદ્રનું તો 9 કલાક અગાઉથી ભોજન છોડવું, ને સૂર્યનું ગ્રહણ થવાનું હોય તો 12 કલાક અગાઉ છોડવું, એટલે છોડી દીધેલું જ હોય. ચંદ્રનું ગ્રહણ થવાનું હોય તો દિવસે આપણે જમાણું ન હોય, અને સૂર્યનું ગ્રહણ થવાનું હોય તો આપણે રાતે જમાણું હોય નહીં, 12 કલાક અગાઉથી બંધ થઈ ગયા હોઈએ. પણ થોડીક અહીંયા વિશેષ વાત કહે છે, જો સૂર્ય ઘેરાયેલો હાથમાં હવે ઓલો ગ્રસ્તો દય અને આ ગ્રસ્ત અસ્ત જો ઘેરાયેલો હાથમાં તો રાત્રિ દિવસ ઉપવાસ થાય. ભાઈ સમજાઈ ગયું તમને? એનું કારણ, સૂર્ય ગ્રહણ હોય એટલે અગાઉ 12 કલાક આપણે ખાધું હોય નહીં, અને એ સૂર્ય પાછો ગ્રસાયેલો આથમી જાય એટલે હવે આપણે ખવાય નહીં. બીજી વાર સૂર્ય ઉગે નહીં ત્યાં સુધી. એ ઉગે અને એને આપણે મુક્ત જોઈએ પછી નાહી ધોઈને પવિત્ર થઈને ખવાય, આવી એની વિધિ છે. એટલે ભગવાનને પ્રાર્થના કરવી કે ભાઈ ગ્રસ્તો દઈ તો ઠીક છે, પણ આ ગ્રહાયેલો હાથમાં એવું ઓછું કરવું એમ, કારણ કે એમાં અમારે લાંબુ થઈ જવાય. જરા જો ભાઈ, ઘેરાયેલો આથમી જાય તો રાત્રિ દિવસ ઉપવાસ થાય છે, અને બીજા દિવસે સૂર્યના દર્શન કર્યા પછી ભોજન સ્વીકારવું. એમ જ ચંદ્રમાં પણ ઘેરાયેલો જો આથમી જાય તો તેમની મુક્તિનો સમય જ્યોતિષ થકી જાણીને સ્નાન હોમાદિ કર્મ કરવા, ને સાંજે ફરી ચંદ્રોદય થાય ત્યારે ભોજન કરવું. લો, એને આ વિધિ છે. હવે કહે છે, સૂર્ય અને ચંદ્રના ગ્રહણ આરંભથી પહેલા 3 કલાક બાળક, વૃદ્ધ અને રોગાદિકોને ભોજન છોડી દેવું એ નિશ્ચિત છે. પહેલાં કીધું ને કે આ બાળક, વૃદ્ધ, રોગી અને ગાંડો એને કોઈ બાદ નહીં. એમાં પાછો અપવાદ કીધો કે ભાઈ એને બાદ નહીં એટલે આપણે 12 કલાક સૂર્યગ્રહણમાં, તો એને સૂર્યગ્રહણમાં 9 કલાક, આપણે ચંદ્રગ્રહણમાં 9 કલાક, તો એને 6 કલાક છૂટ. પણ ગ્રહણ પહેલાં 3 કલાક તો એ લોકોને ખાવું નહીં, ખાવા દેવું નહીં, અને ગ્રહણ ચાલુ હોય ત્યારે તો હરગી જ નહીં. આવું આવ્યું, બાળકને, વૃદ્ધને, રોગીને કે ગાંડાને 3 કલાકનો વેધ, અને જેટલો સમય સૂર્યગ્રહણ રહે એટલો સમય એને ખાવું નહીં. પછી ખબર નહીં, હવે આમાં એ તો લખ્યું જ નથી કે ઘેરાયેલો આથમી જાય તારા ગાંડાઓનું શું કરવું. મને તો આમાં એટલી ખબર પડી કે ભૂખ્યું ન રહેવાય તો ગાંડા થઈ જવું. વાલા ભક્તો, ગ્રહણ શરૂ થવાને 3 કલાકની વાર હોય ત્યાં સુધી માત્ર પાણી પીવાય, પછી નહીં. ભોજન 12 કલાક ન લેવાય, 9 કલાક ન લેવાય, પણ ઓલા રોગી, વૃદ્ધ, બાળક અને ગાંડાને 3 કલાક અગાઉ ભોજન બંધ કરવું, એમ આપણે 3 કલાક અગાઉ પાણી બંધ કરવું, બાકી પાણી પીવાય. 3 કલાકની વાર હોય ત્યાં સુધી ઠપકારી રાખો પાણી, અને પછી તો પાણી પણ પીવાય નહીં. લ્યો, સાંભળ્યો? એટલું બધું કડક છે ભાઈ? આમાં કઈ હું જ કડક છું એવું થોડું છે, બધું કડક જ છે. ગ્રહણ દરમિયાન ક્ષણ, દર્ભ, ઊન, રેશમ સિવાયના જે જે વસ્ત્ર પહેર્યા હોય, વાપરેલા કે અડેલા હોય, તે બધા સહિત ગ્રહણને અંતે સ્નાન કરવું. આપણે કપડાં પહેર્યા હોય એમાં ઊનનું હોય, ક્ષણ એટલે આ કોથળાનું હોય, રેશમનું હોય, તો એને ધોવાની જરૂર નથી. પણ એ સિવાયના કપડાં જો આપણે પહેર્યા હોય ગ્રહણ દરમિયાન, તો એ કપડાં એ સહી સ્નાન કરવું પડે. સ્નાન બાદ ગ્રહણ દરમિયાન સ્પર્શ ન કર્યો હોય એવા ધોયેલા કપડાં પહેરવા, સ્નાન કર્યા પહેલાં કોઈનો સ્પર્શ કરવો નહીં, અને આપણે સ્નાન કરી લીધું હોય તો જે લોકોએ સ્નાન ગ્રહણ પછી કર્યું નથી એનો સ્પર્શ કરવો નહીં. ગ્રહણમાં જેમ ભોજનનો નિષેધ છે તેમ ગ્રહણને સીધું જોવાનો પણ શાસ્ત્રમાં નિષેધ છે. આમ સીધે સીધું જોવાય નહીં. અર્થદીપિકામાં શતાનંદ સ્વામી બ્રહ્મ સિદ્ધાંત નામક ગ્રંથના પ્રમાણને ટાંકીને એવું જણાવે છે કે ગ્રહણ આડું કપડું રાખીને કે તેલમાં કે જળમાં કે દર્પણમાં જોવું, પરંતુ ગ્રહણ સીધું ન જોવું. કેમ? જે આંખને નુકસાન કરે છે. અને એમાંય ગર્ભવતી સ્ત્રીએ તો કપડાની આડ વિના ક્યારેય ન જોવું. કેમ? જે એના ઉદરસ્થ બાળકને નુકસાન થઈ જવાની પૂરી શક્યતા છે. એક સમાચાર આવ્યા હતા કે એક બહેને ગર્ભ અવસ્થા દરમિયાન ગ્રહણ જોયું, એને ગણાય ના પડી કે તમારે જોવાય નહીં, છતાં ગ્રહણ જોયું. બહુ હિંમતવાળા, કોઈનું માન્યા નહીં. પછી જ્યારે એને બાળકનો જન્મ થયો ત્યારે છોકરામાં ખોટ ખામી આવી. તે કેવી ખોટ ખામી આવી? કે છોકરાને મળ અને મૂત્રની કોથળીમાં તકલીફ નીકળી. ડોક્ટરે જાંચ કરી, ડોક્ટરે કહ્યું કે ઓપરેશન કરાવવું પડશે. 2-3 વખત ઓપરેશન કરાવ્યું, એમાં મળની કોથળી તો સારી થઈ પણ મૂત્રની કોથળી સંપૂર્ણ સારી ન થઈ, તે સારી ન જ થઈ, તેથી કાયમની એને તકલીફ રહી ગઈ. વાલા ભક્તો, આ વાત આ છોકરીની મમ્મીએ આપણા એક હરિભક્તને કરી હતી, એણે જ કરી હતી કે મને ના પાડી તોય મેં ગ્રહણ જોયું તેથી આ થયું. આવું છે. હમણે વોટ્સઅપમાં એક વિડીયો વાયરલ થયો છે, એમાં એક છોકરું હૂતું હોય છે, ગાંડા કાઢતું હોય છે, અને એની માં પોતે સ્પીચ આપે છે કે આ મારા બાળકને મેન્ટલી તકલીફ એટલા માટે થઈ ગઈ છે. તે બહુ જ વોટ્સઅપ ઉપર ને બહુ જ આ ઇન્ટરનેટને ફોનને બહુ જ વાપર કરતો એટલે આવો ગાંડો થઈ ગયો છે. ડૉક્ટરે કહ્યું છે માટે દરેક પોતાના બાળકોને ફોનથી ઇન્ટરનેટથી ઇન્સ્ટ્રુમેન્ટથી આઘા રાખે. એના જે બધા વિડીયોઝ અંદર આવે ને એ નાના છોકરાને બહુ જ નડે છે, માટે છોકરાને રમવા માટે ભૂલે ફોન દેવો નહીં. એની માં પોતે સ્પીચ આપે છે, તમારે આવ્યું જ હશે. આવું બધું છે ભાઈ. તેમ છતાંય હિંમતવાળી માતા હોય તો એ કાંઈ આવું ગણકારે નહીં. અમુક હિંમતવાળા બાપને હિંમતવાળી માં હોય છે, પછી હેરાન થાય છે. વાલા ભક્તો, ખગ્રાસ ગ્રહણ વખતે જો આડ વગર જોવામાં આવે તો આંખને ખરાબ અસરો થયાનો વૈજ્ઞાનિકોનો અનુભવ છે. તેથી આધુનિક યુગમાં ગોગલ્સ ચશ્મા પહેરીને જ ગ્રહણ જોવાનું સૂચન વૈજ્ઞાનિકો કરે છે. ખગ્રાસ ગ્રહણ કોને કહે છે ભાઈ? આખો ઘેરાઈ જાય એને. એ બહુ ભારે ગ્રહણ કહેવાય. ખંડગ્રાસ અને ખગ્રાસ, થોડો ઘેરાણો હોય તો ખંડગ્રાસ કે, આખો પકડાઈ જાય તો ખગ્રાસ કે. એવે ટાણે તો મહેરબાની કરીને ક્યારેય સીધે સીધું ગ્રહણ જોવું નહીં. પેલો કાગળ આવે ને પ્લાસ્ટિકનો, અબરકનો કાળો, એ આડો રાખીને જોવાય, કાં ચશ્મા ગોગલ્સ પહેરીને. આવા સીધા ગોગલ્સ વિનાના કાચથી નહીં જોવાનું. આ મારે એમ ન મનાય કે મેં ચશ્મા પહેર્યા છે ને, આવા નહીં. કાળા ચશ્મા પહેરીને જોવો તો ન નડે. ચોખવટ તમારી પાસે ઘણી કરવી પડે. એક ભાઈએ એવા ચશ્મા વગેરે કાંઈ પહેર્યા વગર ગ્રહણ જોયું અને આંખના પડદામાં કાણું પડી ગયું. સમજાણું? આ હકીકત છે, એને હું ઓળખું છું, નામ નથી દેતો. ખરેખર. માટે આ બધા નિયમો પાળવા, સાંભળ્યો, નિયમો પાળવા. હવે વાલા ભક્તો, આજે ભગવાને આપણને આજ્ઞા કરી એનો હેતુ અને એથી થતું ફળ એના ઉપર થોડોક વિચાર કરીએ. જગમોહન મોદીએ શિક્ષાપત્રી ઉપર જે ટીકા લખી છે એણે એવું લખ્યું કે ગ્રહણ સમયે વાતાવરણ મલિન બને છે, એ સમયે ભગવાનના નામનો જપ કરવાથી મન સ્વચ્છ બને છે. આજના વિજ્ઞાનને પણ હવે ખ્યાલ આવ્યો કે ગ્રહણ સમયે વાતાવરણ ઉપર કેટલીક ખરાબ અસરો થાય છે, પશુ પંખીના વર્તનમાં પણ ફેર જોવા મળે છે. માટે આપણે શાસ્ત્રમાં કયા પ્રમાણે શુદ્ધિના નિયમો પાળવા એ આપણા હિતમાં છે. ગ્રહણ શરૂ થતાં પહેલાં આખા ઘરમાં ખૂણે ખાંચરેથી કચરો કાઢી નાખો. ખાસ મહિલા વર્ગનો આ ધર્મ છે. ગ્રહણ થવાનું હોય તો ખૂણે ખાંચરેથી આખા ઘરમાંથી કચરો કાઢી નાખવો, વાસી જે કોઈ વસ્તુ પડી હોય બધી કાઢી નાખવી, કબાટિયા રહોડું ગેસ બધું ધોઈ નાખવું, પેલી તવીઓ બધી હોય વસ્તુ બનાવેલી તળેલી બળેલી એ બધી તવીઓ ને તાવડીઓ ને બધું કાઢી નાખવું, ચોખ્ખું કરી નાખવું, હાવ રહોડું બહોડું, એને કહેવાય ઘણ કાઢ્યું. એવું ઘરને સ્વચ્છ કરવું, આ આજ્ઞામાં સ્વચ્છતાની ભાવના પણ રહેલી છે. સ્વચ્છતા તો ખરી. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ ગ્રહણની અસરો ઉપર એક નજર નાખીએ. ગ્રહણની પૌરાણિક કથા વૈજ્ઞાનિક સંદર્ભમાં ભલે બંધ બેસતી નથી, પણ એમાં જે જે વાતનો નિષેધ કર્યો છે ગ્રંથોમાં તેની વૈજ્ઞાનિકોને સાબિતી મળી છે કે વાત સાચી છે. જે દિવસે કોઈ પણ સાધન ઉપલબ્ધ નહોતા તે દિવસે આપણા ઋષિ મુનિઓએ લોકોને જે રીતે સમજાવ્યા એ રીતે પણ ગ્રહણથી થતા નુકસાનથી પ્રજાને બચાવી છે. આજ વૈજ્ઞાનને પણ એનો ખ્યાલ આવ્યો કે ગ્રહણ સમયે શાસ્ત્રોમાં જે કાંઈ નિષેધ કર્યો છે તે ખરેખર માનવ જાત માટે હિતકારી છે. શાસ્ત્રોમાં જણાવેલ ભોજન નિષેધ પાછળ વૈજ્ઞાનિક તથ્ય પણ રહ્યું છે. ડૉક્ટર થોર્ટે ગ્રહણની અસરોને સૂક્ષ્મતાથી જોઈ અભ્યાસ કર્યો, પ્રયોગો કરીને જાહેર કર્યું કે ગ્રહણના કાળ દરમિયાન આપણા પાચન તંત્ર પર ચોક્કસ અસર થાય છે. પ્રાણીઓમાં નૈસર્ગિક સૂઝ હોય છે, તેથી તેણે કૂતરા ઉપર પ્રયોગ કર્યો તો એને એવું જાણવા મળ્યું પ્રયોગ ઉપરથી કે કૂતરો પણ ગ્રહણ કાળમાં બ્રેડ ખાતો નથી. આ ડોક્ટર થોર્ટેની વાત છે. અને જો માણા ખાતો હોય તો કૂતરા કરતા એ હલકો ગણાય. એટલે આવું એણે પ્રયોગ કરીને જોયું ને જાણ્યું એટલે કહ્યું કે પ્રાણીઓ ઉપર પણ એની અસર હોય છે. એટલે આપણા મુક્તાનંદ સ્વામીએ પણ શિક્ષાપત્રી ભાષામાં આ રીતે કીધું, રવિ શશિ ગ્રહણ હોત દુઃખ દાની, રવિ શશિ ગ્રહણ હોત દુઃખ દાની, તબ હરિ ભક્ત પરમ વિજ્ઞાની. શ્રી કૃષ્ણ કો મંત્ર હે જેવું,
શ્રી કૃષ્ણ કો મંત્ર હે જેવું,
अष्टाक्षर जप करना ते जप करना ते
जप करना ते
वाला भक्तो કોઈ એમ કે ભાઈ અમારે તો આજ્ઞા કઈ પાળવી નથી, જાઓ તમારે થાય કલ્યો તો આપણે કઈ થોડો એને દંડો લઈને પળાવાય, તમારી મરજી. પણ જે કોઈ માણસ ભગવાનને આપેલી શિક્ષાપત્રીની આ આજ્ઞાને નહીં પાળે એને નુકસાન તો વેઠવું જ પડશે, નુકસાન તો વેઠવું જ પડે. તમે કહેશો એને નુકસાન શું થાય? પહેલું તો એ ભગવાનની આજ્ઞા લોપ્યાનું પાપ એને લાગે. હા, શાસ્ત્રીય આજ્ઞા ઉલ્લંઘનના પાપનો એ ભાગીદાર બને છે. આ પહેલું નંબર વન. બીજું, ગ્રહણ દરમિયાનના અપવિત્ર વાતાવરણથી આપણા મન આદિ ઉપર તેની અસર થાય છે. એ અસર આપણે ભોગવવાની રહી. જે પુરુષ સૂર્યના અને ચંદ્રના ગ્રહણ સમયે અજાણતા પણ જો ખાય છે તો તે નરાધમ કહેવાય છે. આ એને મળે પાપ. ને તે પ્રાજાપત્ય કૃષ્ણ વ્રત કરે ત્યારે શુદ્ધ થાય છે એવું સત્સંગી જીવનમાં ભગવાને કહ્યું છે. જે વેદકાળમાં ભોજનનો નિષેધ કર્યો છે તે સમયે જો અજાણતા કોઈ ભોજન કરી લે તો 3 દિવસ ઉપવાસ કરે ત્યારે પ્રાયચિત થાય અને એ જીવ શુદ્ધ થાય એવું મહારાજે સત્સંગી જીવનમાં કહ્યું. આ બધી તકલીફો છે ભાઈ, માટે ભગવાને કહ્યું એમ કરવામાં આપણું ભલું છે. આપણે આપણી બુદ્ધિનું બહુ ડાપણ ડોળવું નહીં, ન જ્યાં હિંમતવાન થવાનું હોય ત્યાં બહુ હિંમતવાળા થવું નહીં. થોડા ખુવાળા રહીને ભગવાન કે એમ કરવામાં સુખાળા રહેવા એવું છે, નહીતર ઓટોમેટિક દુઃખમાં પડીશું ને પછી રડશું. આમ તો પાછા આપણે બહુ ઝાઝી ધીમત હોય નહીં, અંતે તો પગ માટીના ઘડીક જ બહુ પાવર કરીએ ને પછી એવા મુંજાઈ જઈએ કે વાત પૂછોમાં. પછી 2-4 જણા પાવર ચડાવે તો એકય ડટ્ટો લાગવું પડે નહીં. માટે સમજીને જ પહેલેથી ભગવાનની આજ્ઞા પાળવામાં આનાકાની કરવી નહીં, બાના કાઢવા નહીં, ત્યાં બુદ્ધિનું કોઈ ડાપણ વાપરવું નહીં. કેમ, જે આપણા કરતાં ભગવાનને બુદ્ધિ વધારે હોય હોય ને હોય, માટે ડાયા થઈને ભગવાનને કહ્યું એમ કરવું, સીધો રસ્તો સુખી થવાનો આ. હવે આપણે આજ્ઞા નથી પાળતા એનું કારણ શું? નાસ્તિક છીએ એટલે નથી પાળતા, પહેલી વાત આ. કાં તો આપણને આવી શાસ્ત્રીય વિધિ નિષેધમાં આસ્થા જ નથી. આ બધું ફાલતું લાગે છે, બિનજરૂરી લાગે છે. આપણને ગમે તે રીતે બુદ્ધિમાં એવું પહેરી ગયું છે કે શું બધી આ માથાકૂટ, શાંતિ જીવવા દો ને, શું થઈ જાય છે, ક્યાં ગ્રહણ મન ચોંટી ગયું, હોવા દેતા નથી એમ. અમુક છોકરાઓ વધારે પડતા સુધરી જાય, એના મા બાપ એમ કે ઊભો થાય ચંદ્ર ગ્રહણ થયું, જ ગ્રહણ થયું તો ક્યાં થયું, ત્યાં આકાશમાં થયું છે ને પથારીમાં હું કામ લાવો છો, મને તો કાંઈ ચોટ્યું નથી ગ્રહણ એમ કહીને ઉઠે નહીં. પવિત્ર મા બાપ બિચારા ઠાકીને પછી પોતે પવિત્ર થઈને ભજન કરે, પણ આવડો આ ખાટલામાં પીડ્યો પીડ્યો હવાર સુધી ઘોરે હો. આવા મેં જોયા છે ભેંસના ભાઈઓને, એને ગ્રહણ નો અડે હો, ખૂંટિયાને અડે તો આને અડે. વાલા ભક્તો, જે આવા માણસો છે એનાથી આ આજ્ઞા નહીં પડે. આળસુ આજ્ઞા ન પાળી શકે, પ્રમાદી માણસથી આજ્ઞા નથી પડતી, ઊંઘણશીથી આજ્ઞા નથી પડતી, બહુ ખાવધરો સ્વભાવ હોય એ નથી આજ્ઞા પાળી શકતો, માલ ખાવા જોઈ. એક છોકરો હતો, અહીંયા સેવા કરતો હતો, મહિનાથી શિબિર શરૂ થવાની થઈ એટલે ઠેલો ઉપાડ્યો. મેં કીધું એટલે શિબિરમાં નથી રહેવું, તક હું ભૂખ્યો ન રહી શકું, હું જાણો ભાઈ ગયો. મેં કીધું એમ કરજે, તારી બાને કહેજે 8 દૂન હોળ હુખડીના બટક્યા તને કરી દે, ઉતારામ તું રાખજે, હું તને છૂટ આપું છું. ઘરમાં નાઈ ધોઈને પૂજા કરીને ખૂણે બેહીને 2 બટક્યા ધરી દીજે.
પછી ધ્યાન ભજન માં આવી જવું, તારા આમ ટાઈટ બેસી જવું, ઉખડી ખાધી હોય એટલે ઢીલો જ પડ નહીં, તોય ન રહ્યો, ભાગી જ ગયો. પછી ખબર પડી કે ખાવા માત્ર જ પ્રશ્ન નહોતો, એને પ્રશ્ન હતો ભજન કરવાનો. એને ભજન કરવું જરાય ગમે નહીં, કીડિયું ચડે. હવે એ માણસના શિબિરમાં કામ છે. અહીં તો ભજનની જેને ભૂખ લાગી હોય એનું કામ છે મેરે ભાઈ. તો એવા ઊંઘણસી રખડપટ્ટીવાળા સ્વભાવવાળા ખવધરા સ્વભાવવાળાથી આજ્ઞા પડતી નથી. બીજી એક વાત કે કોઈ માણસને નોકરી એવી ટાઈપની હોય કે જેમાં રજા મળે નહીં, એને મુશ્કેલી. ધંધામાં અતિ વ્યસ્ત માણસ હોય એ પાળી ન શકે. ક્યાંક એવું પણ બને કે એને બિચારાને પાળવું હોય પણ ઘરના આગેવાનો પાળવા દે નહીં. પરાધીન માણસ હોય એનાથી આજ્ઞા પડતી નથી. પણ વાત એટલી સાચી કે આ આજ્ઞા ન માનીએ એમાં નુકસાની તો ખરી જ, પાળીએ તો સારું. આજ્ઞા પાળવાના ઉપાયમાં ત્રિભુવન વ્યાસ એવું કહે છે કે આવી બાબતોમાં રહેલા સૂક્ષ્મ કારણોનું શાસ્ત્રીય પૃથક્કીકરણ સર્વ સામાન્ય લોકોને સમજ આવવાનું સુગમ હોતું નથી. ભાઈ આ બધું સમજાવી દેવું એ કાંઈ એમ હેલું નથી. તે તો જેની ભૌતિક તેમજ આધ્યાત્મિક અતિ સૂક્ષ્મ દ્રષ્ટિ હોય કે તે પ્રમાણે દેખાડનારા સાધનો જેમની પાસે હોય તે સમજી શકે છે. માટે લોકહિતને ખાતર અમુક નિયમો સ્થાપિત કરેલા છે. તે ન સમજવા છતાં પાળવાથી ઘણી ખરાબ અસરમાંથી આપણે બચી જઈએ છીએ. સાંભળ્યું? આપણે ભલે ફાયદો નુકસાન નથી જાણતા પણ આજ્ઞા પાળીએ તો ખરાબ અસરોથી બચાય બચાય બચાય. જેમ કે વીજળી અને રેડિયોના સૂક્ષ્મ પ્રવાહોના નિયમો તેના નિષ્ણાત વૈજ્ઞાનિકો સમજે છે, તે સર્વસાધારણ માણસોના ખ્યાલમાં આવતા નથી. છતાં સમાજના વ્યવહારમાં તેનો ઉપયોગ કેવી રીતે કરવો, ક્યાં અડવું ક્યાં ન અડવું વગેરેના સ્થૂળ નિયમો નક્કી કરી દેવામાં આવ્યા છે. એ પ્રમાણે લોકો પાળે છે તો લાભ થાય છે, ને જે માણસ એ નિયમ નથી પાળતા એને ચોટ લાગે છે. થાંભલે ચીડ્યો હોય ત્યાંથી હેઠો પડે છે બફાંગ લઈને. કેમ? તો કે એણે આ નિયમ ન પાળ્યા. લખ્યું હોય ડેન્જર, અહીંથી આઘા રહેવું, આમ અડવું આમ ન અડવું. નિયમનો ભંગ થાય તો તેથી થતા નુકસાન વેઠવા જ પડે છે. માટે જે સૂક્ષ્મ કારણો સામાન્ય બુદ્ધિવાળાને સમજાવવા મુશ્કેલ ભલે હોય પરંતુ તેની અસરમાંથી સલામત રહેવાના જે નિયમો તેના નિષ્ણાતોએ નક્કી કરીને આપેલા હોય તેને શ્રદ્ધાપૂર્વક પાળવા જોઈએ, પાળવા જોઈએ, પાળવા જોઈએ. શ્રી હરિએ એ જ પ્રમાણે લોકહિતને લક્ષ્યમાં લઈને આ નિયમો કર્યા છે, માટે એને અનુસરવું. સત્સંગી જીવનમાં ભગવાને વિશેષતામાં એવું કહ્યું કે રવિ ગ્રહ સૂર્ય વારે સોમે સોમ ગ્રહસ્થ તથા ચૂડામણી રીતિ ખ્યાત સંયોગ પુણ્ય વૃદ્ધિ કૃત. મહારાજ કે એમાં રવિવારે સૂર્યગ્રહણ થાય અને સોમવારે ચંદ્રગ્રહણ હોય તો એને ચૂડામણી યોગ કહેવાય. બહુ સારો યોગ કહેવાય. તે યોગ અત્યંત પુણ્યની વૃદ્ધિ કરનારો છે. બોલો. બીજા વારમાં થતા બંને ગ્રહણ હોય ને જે પુણ્ય કહેલું છે તેના કરતાં ચૂડામણી યોગમાં કરોડ ગણું પુણ્ય વધારે રહેલું છે. સમજાઈ ગયું તમને? રવિવારે સૂર્યગ્રહણ ને સોમવારે ચંદ્રગ્રહણ, એ વખતે જે પુણ્ય થાય, જપ થાય, ભજન થાય, દાન થાય, એનું તો કરોડ ગણું પુણ્ય થાય છે. આ રીતે આ શ્લોક આપણે સમજ્યા. રવિરિંદો ચોપરાગે જાય માને પરાક્રિયા,
રવિરિંદો ચોપરાગે જાય માને પરાક્રિયા, હિત્વા સુશુચિભે સર્વે, હિત્વા સુશુચિભે સર્વે, કાર્ય કૃષ્ણ મનોર્જપ,
કાર્ય કૃષ્ણ મનોર્જપ.
કાર્ય કૃષ્ણ મનોજપ
હવે સત્યાસી મશલો
જાતાયા મત તન્મુક્તો કૃત્વા સ્નાનમ સચેલકમ
જાતાયા મત તન્મુક્તો કૃત્વા સ્નાનમ સલેલકમ
દેયમ દાનમ ગૃહી જનૈઃ
દેયમ દાનમ ગૃહી જનૈઃ
શક્તાન્યસ્તિશ્વર શક્તાન્યસ્મર્તિશ્વર
બહુ જાજુ ખાવું પડે એવું બહુ કઠણ પડ્યું શક્ત્યાન્યૈઃ તું અર્ચ્ય ઈશ્વર ભાઈ જુદું પડીએ તો વંદન તો આમાંથી મોટા મોટા વિદ્વાનને શ્લોક ગાવા લાવવા પડે એવું વાલા ભક્તો આ 87માં શ્લોકમાં ત્રણ આજ્ઞા છે એક ગ્રહણ મુકાઈ રહ્યા પછી સૌએ વસ્ત્ર સહિત સ્નાન કરવું બીજી આજ્ઞા ગ્રહસ્થ સંસંગી હોય તેમણે પોતાના સામર્થ્ય પ્રમાણે દાન કરવું ત્રીજી આજ્ઞા ત્યાગી હોય તેમણે ભગવાનની પૂજા કરવી શતાનંદ સ્વામીએ વ્યાખ્યા એવી રીતે કરી અથ તન્મુક્તો તસ્ય ઉપર આગસ્ય મુક્તો એટલે ગ્રહણની મુક્તિ થાય ત્યારે જાતા એમ સત્યામ સચેલકમ એટલે પરિહિત વસ્ત્ર સહિત ઇત્યર્થ પહેરેલા લુગડા એ સહિત આપણે સ્નાન કરી લેવું જોઈએ આપણે ગ્રહણ પત્યા પછી જે લુગડા હુતરાઓ આપણે પહેર્યા હોય એને એક બાજુ મૂકીને નાઈ લઈને પાછા ઈનાઈ લુગડા પહેરી લઈએ એટલે વળી ઘણિયા થઈ ગયા એટલે લુગડા સહિત જ નાઈ લેવાનું આ આજ્ઞાના હેતુનો વિચાર કરીએ તો ગ્રહણનું સૂતક છૂટ્યા પછી જે પુરુષ સ્નાન કરતો નથી તે જ્યાં સુધી બીજું ગ્રહણ થાય ત્યાં સુધી સૂતકી રહેશે તેને ગ્રહણથી ઘેરાયેલો જાણવો બીજું ગ્રહણ થાય તારી ઉડે એની મેળે પવિત્ર થઈ જાય અર્થાત એ કોઈ દી પવિત્ર જ ન થાય એમ આમાં એવા કોઈ ગ્રહણિયા છો એ પાછા આવીને બેઠા હોય આપણી પાસે હવે એ અડે એટલે આપણે પાછા એ તો આમ થઈ જ ગયો હાવ માટે ગ્રહણ મુકાય ત્યારે લુગડે સહિત નાઈ લેવું દયા દ્રષ્ટિ રાખવી બધા ઉપર ગ્રહણની શુદ્ધિ માટેના સ્નાનમાં ગરમ ઠંડુ કુવાનું તળાવનું મહાસરોવરનું નદીનું ને સમુદ્રનું જળ ઉત્તરોત્તર શ્રેષ્ઠ છે સમજી ગયા ગ્રહણમાં કે ગમે ત્યાં સ્નાન માટે આ રીતે જળ ઉત્તરોત્તર શ્રેષ્ઠ કહ્યું છે જો ગરમ પાણી કરતા ઠંડુ પાણી શ્રેષ્ઠ ઠંડા પાણી કરતા કુવાનું પાણી શ્રેષ્ઠ કુવાના પાણી કરતા તળાવનું પાણી શ્રેષ્ઠ તળાવના પાણી કરતા મોટા સરોવરનું પાણી શ્રેષ્ઠ મોટા સરોવરના પાણી કરતા નદીનું પાણી શ્રેષ્ઠ અને નદીના પાણી કરતા સમુદ્રનું પાણી શ્રેષ્ઠ છે લ્યો વાત આમ છે હવે બીજી આજ્ઞા આ શ્લોકની દેયમ દાનમ ગૃહી જનૈહી શક્ત્યા ગ્રહસ્થ સત્સંગી હોય એમણે પોતાના સામર્થ્ય પ્રમાણે ગ્રહણની મુક્તિ થાય ત્યારે દાન દેવું એનો વિવેક શીખવાડે છે ધ્યાન દો સ્નાનમ કૃત્વા ગૃહિજનૈહી ગ્રહસ્થૈહી હિરણ્યાદિ શક્ત્યા યથાશક્તિ દેયમ મુક્તિ સમયે સંકલ્પિતમ સ્નાત્વા દેયમ ઇતિ શિષ્ટાહ આહુહુ ભાઈ શતાનંદ સ્વામી શીખવાડે છે કે ગ્રહસ્થએ સ્નાન કર્યા પછી દાન દેવું એને પૂજા કરવાની નથી દાન શું તકે હિરણ્યાદિ સોના વગેરેનું દાન દેવું પણ યથાશક્તિ દેવું કિલોહોનું દેવાનું કીધું નથી પછી એમ કહે છે કે ચાલુ ગ્રહણમાં નહીં દઈ દેવાનું તો કે ના ગ્રહણની મુક્તિ થઈ જાય પછી સ્નાન કરી લો પછી દેવું પણ એક વિવેક શીખવાડ્યો શું કે દાન દેવાનો સંકલ્પ ચાલુ ગ્રહણમાં કરી લેવાનો સંકલ્પિતમ એમ કીધું મુક્તિ સમયે સંકલ્પિતમ સંકલ્પ કરેલું જે હોય ને એ તમારે દઈ દેવાનું ગ્રહણ સમયે સંકલ્પ કરવાનો ગ્રહણ મુકાઈ રે પછી સ્નાનાદિ કર્યા પછી ગમે ત્યારે પછી તમે આપો એવું કાંઈ નહીં પણ વહેલું દઈ દેવું પછી ડબલ કરીને નહીં દેવાનું ઓલા ધજાગરા જેવું થાય સમજ્યા ડબલ થઈ ગયા પછી ધજાગરા થઈ ગયા એવું આર્ય સંસ્કૃતિમાં કોઈ પણ ધર્મ ક્રિયામાં સંકલ્પ એટલે પ્રતિજ્ઞાનું ઘણું જ મહત્વ છે. સંકલ્પ કરવો એટલે પ્રતિજ્ઞા કરી કે હું આટલું દાન દઈશ, આમ કરીશ. આપણી સંસ્કૃતિમાં આ પ્રતિજ્ઞાનું બહુ મોટું મહત્વ છે. આપણા વડવાઓ આર્યો પ્રતિજ્ઞાઓ લેતા અને પાળતા, એને માટે જાનને જોખમે પણ ઝઝૂમતા. આપણે જાણીએ છીએ આર્યો પ્રતિજ્ઞા લેવામાં અને પાળવામાં હંમેશા ઘણા સુરવીર અને શ્રેષ્ઠ ગણાના છે. પ્રતિજ્ઞાનો બહુ મોટો ફાયદો હોય છે. ઘણી વખત આપણે આ ફાયદાને જાણતા નથી, માટે એનો લાભ ઉઠાવતા નથી. કોઈ પણ શુભ કામ કરવાનો ચોક્કસ નિશ્ચય પ્રથમથી જ બુદ્ધિપૂર્વક કરવો જોઈએ, પ્રતિજ્ઞા કરવી જોઈએ. જો એમ ન થાય તો ક્રિયા શરૂ થયા પછી મનના વિવિધ સંકલ્પોથી એમાં સંશયો, વિકલ્પો કે વિઘ્નોથી વિક્ષેપ થાય અને ક્રિયા પાર પડે નહીં. માટે પ્રથમ સંકલ્પ થાય તો પછી ડઢતા ડગતી નથી. અને એમાં બે પાંચ જણાની વચમાં બોલ્યા હોય ને કે આ ફેર ચાતુર્માસમાં મારે છે ને મિષ્ટાન નથી જ ખાવું, તો પછી પાળવાનું પાકું થઈ જાય મારા બેટાનું મન કર્મ વચને. હવે હલબલાય નહીં, કેમ જે પાંચની વચ્ચે પ્રતિજ્ઞા કરીને આપણી પછી આબરૂ જાય ને જો ન પાળીએ તો. એમ આબરૂ હારું અને મેં બધાની વચ્ચે પ્રતિજ્ઞા લીધી છે એવા ગૌરવને ધ્યાનમાં રાખીને પણ નિયમને પાળી શકાય. માટે આ પ્રતિજ્ઞાનું બહુ સુંદર સારું ફાયદો લીધા જેવું આ ફળ છે. આપણે એને જાણવું અને એ પ્રમાણે અનુસરવું. અને એટલા માટે તો છે ને આ ચાતુર્માસ વગેરેના નિયમો મહારાજ હતા ત્યારથી. ચાતુર્માસ આરંભ થાય એના આગલા દિવસે બધાને ભેગા કરીને મહારાજ પોતે આપતા સભાની વચ્ચે જ. અને આજે પણ આપણા ગામડાઓમાં હરિમંદિરોમાં વડીલો આ પરંપરા જાળવી રહ્યા છે. સભામાં આગલે દિવસે કે ભાઈ કાલથી ચાતુર્માસ શરૂ થાય છે, ચાલો શું નિયમ લેશો બધા બોલો. બોલાવે ભગવાનની હાજરીમાં મંદિરમાં સભામાં પ્રતિજ્ઞા લેવડાવે કે હું 25 માણસ કરીશ, આમ કરીશ. એટલે એ નિયમ પાકું થઈ ગયું, પ્રતિજ્ઞા થઈ ગઈ, એમાં ઓટોમેટિક તન મનમાં એની દ્રઢતા થઈ જાય છે અને એ નિયમ પાળી શકાય છે. પોતે ને પોતે એકલા લીધેલું હોય મનમાં પણ મનમાં ઘરઘેરનું ઠેકાણું કાંઈ નહીં, એને તરત એમ થાય કે આપણે ક્યાં કોઈને કીધું છે, આપણે ક્યાં આમાં વાત કરવી છે, કોઈ ક્યાં જાણે છે, કાંઈ નહીં પડ્યું કે ન પડ્યું, કોને ખબર છે આપણે લીધું હતું નથી પાડ્યું, છેતરી જાય મન. માટે પ્રતિજ્ઞાનું અતિ મોટું મહત્વ છે, એનો બહુ મોટો ફાયદો છે. આ ફાયદો ઉઠાવતા શીખો, ગાજીને પ્રતિજ્ઞા લો અને પારે ઉતારો. પણ ઘણા માણસ તો બધાની વચ્ચેમાં ગાજીને પ્રતિજ્ઞા લે ને પાછા બધાની વચ્ચેમાં મૂકી દે ભોકલેન, અભી બોલા અભી ફોક. નાકકાન વગેરેને તો કશો ફાયદો છે જ નહીં દુનિયામાં, ફાયદા બધા નાકકાન વાળાને. કોઈ પણ ધર્મ કાર્યના આરંભમાં સંકલ્પનો વિનિયોગ પ્રથમ કરવામાં આવે છે, આવે છે, આવે છે, સંકલ્પ કરાવવામાં આવે છે. એ જ રીતે અહીં પણ ગૃહસ્થાશ્રમીઓએ ગ્રહણ ચાલુ હોય ત્યારે મનમાં કરેલા સંકલ્પ પ્રમાણે ગ્રહણ મુકાઈ રે પછી યથાશક્તિ દાન આપવું. આ આજ્ઞા છે, આ આજ્ઞા છે. એમાં એવું નથી કે તમે આટલું જ આપો. આમાં લખ્યું હોનું વગેરે દાનમાં દેવું, પણ એવું નથી કે હોનું દેવું. અરે ભાઈ થોડુંક સીધું આપી દઈએ ને સાધુ સંત બ્રાહ્મણને, તોય આપણે આ આજ્ઞાનું પાલન કરી લીધું કહેવાય. એક આજ્ઞા આપણે પાળી લોપી તો નહીં. હાવ ઘણી સીધી સામાન્ય આજ્ઞાઓ હોય છે, વર્ષમાં એકાદ વાર પાળવી પડતી હોય છે, એને સહારું લોપવી. હા આપણું આજ્ઞા વર્ષ છે, બસ હવે પૂરું થાય છે પરમ દિવસે. નાની મોટી આજ્ઞાઓ ઉપર તમે અમે બધાએ ધ્યાન રાખ્યું છે ભગવાનને રાજી કરવા માટે. આ શિક્ષાપત્રી ભગવાને આપણી પાસે પડાવીને અક્ષરધામ ઇનામમાં દેવા ધાર્યું છે, તે મોટો લાભ વિચારીને આપણે આ બધી આજ્ઞાઓ પાળવી જોઈએ. હવે આજ્ઞાનો હેતુ અને ફળ બતાવે છે. જો ભાઈ દાનની મહત્તા ઘણી છે, સમજવું જોઈએ. આ દાન દેવું એ કોઈ સામાન્ય વાત નથી, એ જેવી તેવી વાત નથી. દાનની મહત્તા બધા ગ્રંથોમાં, બધા ધર્મમાં, બધી સંસ્કૃતિઓમાં હશે જ. કોઈ પણ ધર્મ કાર્યની સમાપ્તિ છેવટે દાનથી થાય છે, દાનથી. કાંઈ પણ કરીએ તો એમાં છેવટે ગ્રસ્તાશ્રમીઓએ દાન દેવાનું આવે છે. ચાંદાણી વ્રત કરે તો એ છેવટે સાધુને જમાડે, હરિભગતને જમાડે. કાંઈ પણ શુભ કાર્ય કરે તો એમાં દાન તો હોય જ. ઘરે છોકરા છોકરીના લગ્ન હોય તો એ નિમિત્તે થોડાક માણસોને જમાડે, કોઈકને કંઈક આપે, એમ માણસો દાન કરે છે. એટલે કહ્યું, કોઈ પણ ધર્મ કાર્યની સમાપ્તિ છેવટે દાન આપવાથી થાય છે. માટે દાનની ઘણી મહત્તા છે. એટલે ભગવાને આ આજ્ઞા કરી છે કે ભાઈ તમે દાન દેજો. ધર્મવૃત્તિથી મનુષ્ય પ્રભુની નજીક થતો જાય છે. ધ્યાન દો, ધર્મવૃત્તિ ભગવાનને નજીક લઈ જવામાં બહુ મહત્વનો ફાળો ભજવે છે. જેમ જેમ આપણે ધાર્મિક થઈએ તેમ તેમ ભગવાનની નજીક જઈએ, અને જો ભગવાનની નજીક જતા જ નથી તો આપણે ધાર્મિક થયા જ નથી. ધર્મવૃત્તિથી મનુષ્ય પ્રભુની નજીક થતો જાય છે. એવી જ રીતે દાનમાં ત્યાગવૃત્તિ હોવાથી જગત તરફથી સ્વાર્થ વૃત્તિ ઓછી થાય છે. દાનનો અર્થ ત્યાગ છે, દાનમાં ત્યાગવૃત્તિ છે. આપણે જો દાન દેતા શીખીએ ને તો ખરેખર આપણી સ્વાર્થ વૃત્તિ ઓછી થાય, લોભ ઓછો થાય, ત્યાગ આપણામાં આવે. આ મોટામાં મોટો ફાયદો છે. માટે દાન કરવું. ત્રીજું, અન્ય સાથેના સંભાવ અને વિશાળતા વિકસે. દાન દેવાથી બીજાની સાથે આપણી સંભાવના વધે, વિશાળતા વિકસે, પરિણામે મનુષ્યમાં દૈવી સંપત્તિ વિકસે, સદગુણો વિકસે છે. આ દાનનો મોટામાં મોટો ફાયદો છે. આવા શુભ હેતુઓથી ભગવાન સ્વામિનારાયણે દાન કરવાનું કહ્યું છે. માટે આ હેતુ અને લક્ષ્યમાં રાખીને શ્રી હરિએ જે આપણને દાન દેવાની આજ્ઞા કરી છે તે આપણે પાળવી, અને જો આપણે આ આજ્ઞા ન પાળીએ, દાન ન આપીએ તો જો ભાઈ, ગ્રહણ સમયે દાન કરવાથી તેનું જે વિશેષ ફળ મળે છે એ ફળ આપણે ખોયું. એવું ફળ અન્ય સમયે ઝાઝું દાન કરવાથી પણ નથી મળતું. આપણે એ મોકો ખોયો કે ન ખોયો, આ નુકસાન આજ્ઞા નહીં પાળવાનું. હવે આપણે આજ્ઞા નથી પાળતા એનું કારણ, પહેલી તો ગાફલાય, કા લોભ, કા આપણો અતિ વ્યવહાર દુર્બળ હોય, કા આપણે પરાધીન હોય, કાંઈ પણ આપણે આપણી ઈચ્છાથી દઈ શકીએ નહીં એવી સ્થિતિમાં હોઈએ, કા ગ્રહણ સમયે કરાતા દાનના ફળના જ્ઞાનનો અભાવ. આપણને ગ્રહણ સમયે દાન દેવાથી બહુ મોટું જાજુ ફળ મળે છે એની ખબર જ નથી, અને કા હરિ અને હરિની આજ્ઞાનો આપણને કોઈ મહિમા જ નથી, માટે આજ્ઞા પાળતા નથી. જી તો આપણે આજ્ઞા પાળવી હોય તો એના ઉપાય, તો પહેલો ઉપાય કે લોભના દોષો વિચારીને લોભ તો જુઓ. બીજી વાત કે ગ્રહણ અને તે સમયના દાનનો મહિમા સમજવો. ત્રીજી વાત, સંતો દ્વારા, શાસ્ત્રો દ્વારા ભગવાનનો અને ભગવાનની આજ્ઞાનો મહિમા સમજવો, એનાથી થતા લાભનો વિચાર કરવો, તો જરૂર આજ્ઞા પડે અને આપણું કામ થઈ જાય. વાલા ભક્તો, હવે ત્રીજી આજ્ઞા, જે ગ્રહસ્થ સિવાયના હોય એમણે ભગવાનની પૂજા કરવી. અન્ય ગ્રહસ્થે તર્જને ઈશ્વર એટલે વિષ્ણુ અર્ચ મનસા યથા મિલિતોપચારે વા પૂજનીય તેન એવ સકલ દાન ફલ સિદ્ધે હે ઇતિ ભાવઃ. શતાનંદ સ્વામી કહે છે કે જે ત્યાગીઓ છે એને ગ્રહસ્થની જેમ ભગવાને દાન કરવાની આજ્ઞા ન કરી. શું કામ ન કરી? તો કહે છે, દેય પદાર્થ અસંગ્રહાત. દેવા યોગ્ય પદાર્થનો ત્યાગીઓની પાસે સંગ્રહ હોતો નથી. માટે એને આજ્ઞા એવી કરાય નહીં કે તમે દાન દેજો, કેમ જે એને સંગ્રહ કરવાની જ ના છે, તો દાન દેવાની આજ્ઞા ક્યાંથી હોય? માટે એમણે ભગવાનની પૂજા કરવી. એ મનથી જે કાંઈ પોતે કલ્પે એ કલ્પેલા ઉપચારોથી જ પૂજા કરે, અથવા તો જે કાંઈ ઉપચાર મળ્યા હોય એનાથી ભગવાનની પૂજા કરવી. બસ, ત્યાગી લોકોને તો માત્ર ભગવાનની પૂજા કરવાથી, માનસી અને મળેલા જે કાંઈ યથાશક્તિ પદાર્થો હોય એનાથી કરેલી પૂજા જ સકલ દાનનું ફળ આપે છે ત્યાગીઓને. આવું ભગવાને કીધું. હવે આ ગ્રહણ ઉપરથી એકવાર મહારાજે બોધ આપેલો, બહુ સરસ. મોંજી ભગતની વાતોમાં લખ્યું છે કે એકવાર શ્રી હરિએ નરસિંહાનંદ સ્વામી વગેરે સંતોને સૂર્યગ્રહણની ચંદ્રગ્રહણની વાત કરીને એવું કહ્યું હતું કે વાલા સંતો, ગ્રહણ સમયે રાહુ સૂર્ય ચંદ્રનું વેર લેવા આવે છે, પછી સૂર્યનો જ્યારે પરાજય થાય યા ચંદ્રનો જ્યારે પરાજય થાય ત્યારે તે સુદર્શન ચક્રને હંભારે છે. ભગવાને આવી વાત કરી હતી. કોને હંભારે છે? સુદર્શન ચક્રને હંભારે સૂર્યચંદ્ર. એ અસુરોને પહોંચે નહીં ને ત્યારે સુદર્શન ચક્રને હંભારે, અને જેવું સુદર્શન ચક્ર એને યાદ આવે એને હંભારે એટલે તરત જ સુદર્શન ચક્ર આવે છે અને સૂર્યચંદ્રની રક્ષા કરે છે. ભગવાન કહે છે કે આ મેં તમને દ્રષ્ટાંત માટે વાત કરી, આવો હવે હું એનું સિદ્ધાંત તમને કહું છું. સૂર્યને ઠેકાણે જીવ છે અને રાહુને ઠેકાણે કારણ શરીર રૂપ સંકલ્પ વિકલ્પ છે, એ બેને અનાદિનું વેર છે. તે કેવી રીતે? તો માયાના સંકલ્પ છે જે વિષય ભોગવવા, અને જીવને વિષય ભોગવવા દેવા નથી, થઈ લડાઈ. તેથી તેનું વેર લેવા જીવના સામા પૂરે માયાના સંકલ્પો ચાલે છે. માયાને વિષય ભોગવા વડાવવા છે, જીવને વિષય ભોગવવા નથી, એટલે જીવ ઉપર વેર વાળવા માયા બહુ સંકલ્પ ચલાવે છે, તે જીવને હઠાવી નાખે છે. આ વાત પ્રથમના 70માં વચનામૃતમાં મહારાજે કરી છે કે અંતકરણમાં યુદ્ધ થાય છે, જેમ કુરુક્ષેત્રમાં થયું હતું એમ. એ જ વાત છે, જીવને હઠાવી નાખે છે માયાના સંકલ્પો, ને માયા જીવને સંકલ્પ રૂપ થઈ પોતાનું સ્વરૂપ તથા ભગવાનનું સ્વરૂપ ભૂલાવી દે છે. માયા કારણ રૂપ સંકલ્પ રૂપ બની અને શું કરે છે? બે વસ્તુ ભૂલાવી દે છે, પોતાનું સ્વરૂપ અને ભગવાનનું સ્વરૂપ. હું કોણ છું, મારામાં કોણ બેઠા છે, આ વાત બિચારો જીવ ભૂલી જાય છે. પછી જીવ અસમર્થ થઈ જાય છે, અને જ્યારે જીવ અસમર્થ થાય છે ત્યારે જ કોક સમર્થની એને સ્મૃતિ થાય છે, બાકી તો થાય જ નહીં ને. જીવ જ્યારે અસમર્થ થઈ જાય છે ત્યારે પછી ભગવાન હામું જોવે છે, હે ભગવાન, અને ત્યારે ભગવાન સુદર્શન ચક્ર રૂપ પોતાની સ્મૃતિ કરવા પ્રેરે છે. પછી ભગવાન આ જીવને પોતાની સ્મૃતિ કરવાની પ્રેરણા આપે છે, એટલે કે પોતાની સ્મૃતિ આપે છે, અને જેવા જીવને ભગવાન સાંભળે એટલે જીવમાં જબરું બળ આવે છે. પછી જેમ જેમ જીવ ભગવાનને માંડે હંભારવા, સ્વામિનારાયણ સ્વામિનારાયણ મહારાજ, તેમ તેમ સંકલ્પો માંડે ઊભી પૂછડીએ ભાગવા, મોટું કામ થઈ જાય. અને એટલા માટે જ વચનામૃતમાં મહારાજે કહ્યું કે જ્યારે આપણે ધ્યાન ભજન કરવા બેસીએ ત્યારે માયા સંકલ્પ વિકલ્પ કરે તો આપણે જોર જોરથી હે સ્વામિનારાયણ, હે દીનબંધુ, હે ભગવાન, હે મુક્તાનંદ સ્વામી, હે ગોપાલનંદ સ્વામી એમ બરાડા પાડવા માંડવા, તાળી વગાડીને નિર્લજ થઈને આપણે છે ને પ્રાર્થના કરવા માંડવું, એટલે બધા જ સંકલ્પો ભાગી જશે. ભગવાન કહે છે હું ભગાડી મૂકીશ, તમે મારી આજ્ઞા પાળો. જ્યારે નબળા સંકલ્પ થવા માંડે ને ત્યારે નિર્લજ થઈને તાળી વગાડીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરીને પ્રાર્થના કરવા માંડવી અને એમ કહેવું કે હે પ્રભુ મને બચાવો, હે પ્રભુ મને બચાવો, આ ઇન્દ્રિય અંતકરણ મને હેરાન કરે છે, હું તમારો થયો છું, મારે એનું ધાર્યું કરવું નથી, મારી વારે આવો, એમ માંડવું બૂમબરાડા પાડવા. પછી ઘરના માણસ કે આજુબાજુવાળા કે ખરા હું છું તમને, તો એને કહી દેવાનું વચનાવચની આજ્ઞા પાડું ડબ ડબ નહીં. ભગવાનની આજ્ઞા પાળીએ શિક્ષાપત્રીની કે વચનામૃતની, ફાયદો ફાયદો ને ફાયદો છે, પાળવી જોઈએ. ફાયદાનો લાભ લેવાવાળાએ પાડવી જોઈએ, જેને ફાયદાનો લાભ નથી લેવો એ ન પાડે ચાલે, આપણે તો લેવો જ છે, માટે નબળા ઘાટ થાય. પણ એક વાત કહું, મોટા ભાગના માણસો આ આજ્ઞા પાળતા નથી, લગભગ નહીં. અને જો આ આજ્ઞા પાળે તો જરૂર ભૂંડા સંકલ્પ બંધ થઈ જાય ને ભૂંડી ક્રિયામાંથી આપણે બચી જઈએ, પાપ કરતા અટકી જઈએ. બોલો, આમાં લગભગ કોક એવા હશે કે જેણે આ આજ્ઞા પાળી છે? કાંઈ ખાવાના, કાંઈ જોવાના, કાંઈ સ્પર્શના, કાંઈ ઊંઘવાના, કાંઈક અયોગ્ય સાંભળવાના સંકલ્પ થાય, ઈચ્છા થાય એટલે તરત જ હે મહારાજ, હે ગોપાલન સ્વામી, હે મુક્તાનંદ સ્વામી, પ્રગટ સંતોના નામ લઈને બૂમો પાડો. ટીવીમાં ખરાબ જોવાની ઈચ્છા થાય, મોબાઈલમાં ખરાબ જોવાની ઈચ્છા થાય, તરત જ હે પ્રભુ મારી વારે આવજો, આ નબળા ઘાટ મની ઉપર વાવી થઈ જાય નહીં, તરત બંધ થઈ જાય. બોલો, પણ લગભગ છોકરાઓ પાળો છો તમે? નથી પાળતો, તકલીફ છે. ભગવાને આપણને બધા ઉપાયો બતાવી દીધા છે પણ આપણને ટાણે યાદ આવતા નથી, એટલે માયાનો માર ખાઈ જઈએ છે. આજથી પાકું કરો, જેવું આપણને ખરાબ જોવાનું મન થાય, કૃદષ્ટિ થઈ જાય કરવાનું મન થાય, કે ખરાબ ક્રિયાનું મન થાય, તો તરત જ જોર જોરથી સ્વામિનારાયણ સ્વામિનારાયણ, હે હરિ, હે સંતો, દોડો દોડો મારી રક્ષા કરો. ન કરે રક્ષા? બોલો તો. કરે જ, કરે જ. આપણે કંઈક મુશ્કેલીમાં આવ્યા હોય તો પોલીસને ફોન કરીએ છીએ તો પોલીસે આવીને ઊભી રહે છે અને આપણી રક્ષા કરે છે, તો પરમેશ્વર આવીને ઊભા ન રહે, આપણી રક્ષા ન કરે? પણ આપણે કોઈ દી પોકાર જ કરતા નથી કે દોડજો, સમજ્યા? ક્યારેય પોલીસમાં કમ્પ્લેન જ કરતા નથી. પોલીસ ક્યાંથી આવે? અરજી તો કરવી પડે, કેસ તો કરવો પડે. આપણે એમ થાય કે કાંઈ કરવું નથી, પછી કોઈ મદદ એનો આવે ભાઈ. માટે હવે જ્યારે જ્યારે નબળા ઘાટ થાય, નબળું જોવાની ઈચ્છા થાય, નબળું કાંઈક સાંભળવાની ઈચ્છા થાય, વગેરે વગેરે એવી ખરાબ ઈચ્છા થાય, તો હે સ્વામિનારાયણ ભગવાન, હે અંતર્યામી, હે પરમાત્મા, હે સંતો, દોડો 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 દોડો, મને ખરાબ ઘાટ થાય છે, અવળી અવળી ઈચ્છા થાય છે, મારી રક્ષા કરો રક્ષા કરો, એમ પ્રાર્થના કરવા માંડવી. આવું આપણે બધાય નિયમ રાખી, બરોબર? એકબીજા આપણા આ લીધેલા નિયમને યાદી કરી દેશું, યાદી અપાવશું એટલે ભૂલાઈને. અને તમને કહું, આ આજ્ઞા પાળવી હોય તો દિવસમાં બે પાંચ વાર તો આપણે પ્રાર્થના કરવી જ પડે, કારણ કે દિવસમાં બે પાંચ વાર તો આપણને નબળા પંચ વિષયના ઘાટ થઈ જ જાય. કંઈક ખાવાની ઈચ્છા થઈ જાય, કંઈક જોવાની ઈચ્છા થઈ જાય, કંઈક રખડવાની ઈચ્છા થઈ જાય કે ન થઈ જાય, એટલે તરત હે ભગવાન બચાવો, હે ભગવાન બચાવો એમ કરવું પડે કે નહીં? તો હવારથી હાંજ પડે ત્યાં કેટલી વાર ભગવાનની પ્રાર્થના કરવા રૂપી ભક્તિ કરવાનો મોકો મળી જાય આ નિયમને કારણે. માટે આ નિયમ રાખવા જેવું છે, એમાં આપણું કાંઈ જાતું નથી, માયાથી રક્ષા થાય, ભૂંડા સંકલ્પથી રક્ષા થાય, ભૂંડી ક્રિયાથી રક્ષા થાય, પાપથી રક્ષા થાય, કેટલો બધો ફાયદો થાય કલ્પના તો કરો. ભગવાન બતાવી ગયા છે, કહી ગયા છે, પણ આપણે કોઈ દિવસ આ પ્રાર્થના તાળી વગાડી નિર્લજ્જ થઈને કરી નથી. અરે ભાઈ તમને કહું, મેં આવું કોઈ દી બહુ કર્યું નથી, અને આપણે કોઈ દી કોઈને એ રીતે ભાળ્યા નથી. સ્વામિનારાયણ સ્વામિનારાયણ, પ્રભુ દોડજો, સંતો દોડજો, મહારાજ મારી રક્ષા કરો. પછી આપણે જઈને પૂછ્યું હોય શું થયું, તો કે વતના વતની આજ્ઞા પર જાગે રહ્યો. તમે કોઈને ભાળ્યા આમ કેમ કરો છો? અને જો આજ્ઞા પાળીએ તો કોક તો આવીને પૂછે જ, કેમ જે આ આજ્ઞા એવી છે, આ આજ્ઞા છે એવી. અને પાછું લખ્યું નિર્લજ્જ થઈને છે ને, લખ્યું છે ને, તો નિર્લજ્જ થઈને કોઈ માણસ ગાંડા કાઢે ત્યારે નિર્લજ્જ થવાય ને, એમને ડાયા રહેવું, નિર્લજ્જ થવું બે મેળ ન પડે. ગાંડો થાય એ જ નિર્લજ્જ થાય, અને ગાંડો થાય નિર્લજ્જ થાય એને કોક તો પૂછે જ આમ કેમ કરો છો. એટલે આપણને કહેવાનું, વચનામૃત વાળી આજ્ઞા પાડું છું. સાલું મન આડાવળા ઘાટ કરતું હતું એટલે હું ભગવાનને પોકારતો હતો, સંતોને પોકારતો હતો, દોડો મારી વારે દોડો, બીજું કાંઈ છે નહીં, જાઓ તમે તમારું કામ કરો, હે મહારાજ હે સંતો દોડો દોડો. ખરું ને? એક વાત કહું, ચોર ઘરમાં આવે, આપણા ઘરમાં ચોર, તો આપણે બૂમો પાડીએ કે નહીં? હે અલ્યા, આ સ્થૂળ ઘરમાં માયિક ઘરમાં ચોર આવે તો લઈ જાય તો પૈસા કે ઘરાણા લઈ જાય, એને માટે આપણે જોર જોરથી બૂમો પાડવા માંડીએ છીએ, દોડો કોક દોડો અમારા ઘરમાં ચોર આવ્યા. તો આપણા અંદર અંતર મંદિરમાં જ્યાં પરમેશ્વર રૂપી ધન છે, જ્યાં સદગુણ રૂપી ધન છે, ત્યાં ચોર પહે. બોલો, કામ ક્રોધ લોભ મોહ અને ભૂંડાઘાટ કરી આપણા સદગુણો રૂપી ધનને, આપણા હરિરૂપી ધનને એ લોકો ચોરવાની કોશિશ કરે, અને આપણે મૂંગે મોઢે જોઈ રહેવાનું. નિર્લજ્જ થઈને સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરીને બૂમો નહીં પાડવાની. હે ભાઈ, નહીં પાડવાની, બોલો ને. તો કોઈ દી પાડી? શું કોઈ દી ચોર તમને લૂંટી નથી ગયા? અલે આ ભાઈ, આ સ્થૂળ ઘરમાં આવીને આપણું ધન રૂપિયા કોઈ ચોરી ગયું હોય, આપણા દેખતા એવું ભાગ્ય જ બન્યું છે. તમે આવડા મોટા થયા, તમારા દેખતા તમારા ઘરમાં આવીને ચોર તમારું ધન રૂપિયા ચોરી ગયા હોય એવું ભાગ્ય બન્યું હશે, પણ આપણા હૃદયમાં કામ ક્રોધાદિક ચોર ઘૂસી ગયા આપણા દેખતા અને આપણું લૂંટી ગયા એવું ભાગ્ય જ નહીં બન્યું હોય. ઓ ભાગ્ય જ બન્યું હોય છે, અને આ ભાગ્ય નહીં બન્યું હોય. બાકી બન્યું જ હોય, અને આપણે જોઈ રહ્યા હોય, લૂંટાઈ ગયા હોય, અને કાં તો એમ કોને, આપણે ચોરને સાથ આપ્યો હોય, ભલામણા લૂંટને મને મજા આવે. લ્યો, મારા ધર્મ જ્ઞાન વૈરાગ લૂંટ, ભક્તિ કરેલી લૂંટ, આજ દિવસ સુધી ધર્મ નિયમ પાળી ભક્તિ કરી છે, શિબિરું ભરી છે, લૂંટ. અહીંયા 8 દિવસ રહેશું, મહાપવિત્ર થઈ જઈશું, અતિ આપણા દિલમાં આનંદ થશે, સુખનો કોઈ પાર નહીં રહે, હૈયું ભરીને જશું, ખૂબ કમાણી કરીને જશું. જેવા સંસારમાં જશું ત્યાં વલ્યા ચોર આવશે, અને આપણું બધું જે કાંઈ 8 દિવસ કુંડળમાં રહીને જે કાંઈ કમાણા હોય એ લૂંટશે. ત્યારે આપણે સ્વામિનારાયણ સ્વામિનારાયણ, હે પ્રભુ હે સંતો દોડો એમ કહેશું, કે લૂંટે અને મૂંગે મોઢે જોયા કરશું. વિચાર કરો, એ તો બડી મજાની વાત છે, એટલે તમને કહ્યું. આ વાત આપણને બહુ ગમી સંતો. હવે જોજો તમે, આજ રાતે ક્યાંક તો તમને કોક આમ કરતો દેખાય, મહારાજ રક્ષા કરો, પ્રભુ દયાળુ દોડો, કે કેમ? તો કે હાલી પાઉંભાજી ખાવાની ઈચ્છા થઈ એટલે પછી બહુ. હે કે હારું, અહીં ભજન કરવા આવ્યા ને ઘરના ઘાટ થયા, આજ ઓલા હગા સાંભળી ગયા, આમ થયું ને તેમ થયું ને હિસાબ કિતાબ સાંભળી રહ્યો ને લેવું દેવું સાંભળી રહ્યું ને મહારાજ રક્ષા કરો આ ક્યાં સાંભળ્યું અત્યારે કેમ છે અહીંયા રહ્યા રહ્યા તમે ગમે એટલા ઘરના ધંધાના રૂપિયાના લેતી દેતીના હિસાબના કાંઈ પણ સંકલ્પ કરશો એનું કોઈ ફળ તમને નથી, ઉલટાનું નુકસાન છે. તો શા માટે એ સંકલ્પ કરીને આપણે ભગવાનના ભજનમાં વિક્ષેપ કરવો? માટે હવે એવો ઘાટ થાય તો શું કરવાનું? તાળી વગાડીને હા બસ એમ બચાવો બચાવો બચાવો. હવે તમે જોજો ઉતારે આ થવાની, કેમ જે આગિના તમે પાળવાના મને ભરોસો છે. હા ઘણા તો એમથી એમથી પાળવાના, કેમ જે ગુરુજીએ કીધું હતું ને પાળવાના એટલે કહેવા થાય. પણ ભાઈ એવા ઘાટ થાય તો જ દેકારો કરજો, કોકને હુતા જગાડતા નહીં. ભગવાને કહ્યું કે જો જીવ ભગવાન સામું જોવે પ્રાર્થના કરે તો ભગવાન સુદર્શન ચક્ર રૂપ પોતાની સ્મૃતિ કરવા પ્રેરે છે. પછી જીવ જેમ જેમ સ્મૃતિ કરે, જેમ જેમ ભગવાન સંભાળે, તેમ તેમ સંકલ્પો નાશ પામે છે. વાહ વાલા ભક્તો, આપણને તો સર્વોપરી શ્રીજી મહારાજ પ્રગટ મળ્યા છે, પરંતુ તેની સ્મૃતિ કરતા નથી એ બહુ મોટી ખોટ છે, બહુ મોટી ખોટ. આપણે આપણને ભૂલી ગયા અને આપણાને ભૂલી ગયા. શબ્દ કેવળ ધ્યાન દીજીએ, આપણે આપણને ભૂલી ગયા અને આપણાને ભૂલી ગયા. હવે આપણે જેને સંભાળીએ છીએ તે આપણે નથી અને આપણા નથી. સુખી નહીં થઈએ. ખુદને યાદ કરો, કોણ છો તમે? શુદ્ધ ચૈતન્ય બ્રહ્મરૂપ આત્મા, અનાદિ મુક્ત છો. યાદ કરો, જીવ અનાદિ મુક્ત જ છે, યુગોથી અનાદિ મુક્ત છે. આજકાલનો નહીં, દાસ ભૂતા યત સર્વે. ઉપનિષદમાં કહ્યું છે બધા પરમેશ્વરના દાસ છે. જે પરમેશ્વરનો દાસ છે એ અનાદિ મુક્ત ખાસ છે. પરમેશ્વરના દાસને જ અનાદિ મુક્ત કહેવાય. અને ઉપનિષદમાં કહ્યું છે બધા જીવ પરમેશ્વરના દાસ છે, માટે બધા જ અનાદિ મુક્ત છે જ. વાત એટલી છે, સ્વભાવ અબ ભૂલ ગયે તેહી, ભૂલી ગયા છીએ. યાદ કરો, હું મુક્ત છું, હું મુક્ત છું, હું નિર્લેપ છું, હું શુદ્ધ છું, હું ચૈતન્ય છું, ભગવાનનો દાસ છું, ભગવાનનો વાસ છું. આવી સ્મૃતિ કરો અખંડ. મારામાં પ્રગટ પ્રમાણ પરમાત્મા બિરાજે છે, મારામાં હરી બેઠા છે. આવી સ્મૃતિ કરો પોતાને અને પરમેશ્વરને ભૂલોમાં, તો જ દુનિયાને દેહ ભૂલાશે. દુનિયાને દેહ ભૂલાશે તો જ ભગવાનનું દર્શન થશે. આ નિયમ છે. માટે આ વાતને ધ્યાનમાં લ્યો. આપણે ભગવાનની સ્મૃતિ કે પોતાની સ્મૃતિ કરતા નથી તે બહુ મોટી ખોટ છે. જો અને સૂર્યચંદ્ર તેજસ્વી છે તો પણ તેને રાહુનું આવરણ આવે છે. તેમ જીવ ઘણો તેજસ્વી છે પરંતુ તેને માયાના અજ્ઞાન અંધારા રૂપ આવરણ આવે છે. સૂર્ય તેજસ્વી છે તોય રાહુનું આવરણ આવે છે, એમ આત્મા તેજસ્વી છે તોય એને માયાનું અજ્ઞાનનું આવરણ આવે છે. અને એનાથી છૂટવાનો ઉપાય ભગવાનના ભજનથી અખંડ વૃત્તિ રાખવી એ જ છે, એ જ છે. ભગવાનના ભજન દ્વારા ભગવાનની અખંડ સ્મૃતિ રાખવી એ જ માયાના અંધારામાંથી અજ્ઞાનમાંથી છૂટવાનો ઉપાય છે, એ ગ્રહણમાંથી મુક્ત થવાનો આ જ ઉપાય છે. આપણને માયાનું ગ્રહણ લાગ્યું છે જીવને, ભગવાનની સ્મૃતિ સિવાય ગ્રહણ જાય એમ નથી, ભજન સિવાય સ્મૃતિ થાય એમ નથી, અને આવા સંગ વિના ભજન થાય એમ નથી. આવું વાતાવરણ હોય, આવો સંગ હોય તો ભજન થાય, ભજન થાય તો ભગવાનની સ્મૃતિ થાય, ભગવાનની સ્મૃતિ થાય તો માયારૂપી ગ્રહણ જાય અને આપણી મુક્તિ થાય. વાત આમ છે. એટલે મુક્તાનંદ સ્વામીએ કહ્યું, ગ્રહણ મુક્તિ જબ હોત સુજાના,
ગ્રહણ મુક્તિ
सब वस्त्र सहित करी स्नान
सब सब वस्त्र सहित करी स्नान
मम जन सत संगी है जेही
मम जन सत संगी है जेही
निज सामर्थ्य अनुसारी तेही
निज सामर्थ्य
सुजाना
ग्रहण मुक्ति जग होत सुजाना
यथा योग्य सो समय में सब कोई करनो दान त्यागी श्री कृष्ण को सेवही देही अवसर एक तान जाताया मत तन मुक्त कृत्वा सचेलकम स्नानम देयम दानम गृही जनहि સત્યાન્યેશ્વશ્ચ ઈશ્વરઃ. આ મને બહુ કાટો પડે છે. સત્યાન્યેશ્વર્ચ ઈશ્વરઃ. પહેલા નતું કાટું પડતું. ભલા ભક્તો, શ્લોક 88 માં આવ્યા આપણે જન્મ મરણ સૂતક વિવેક આમાં બતાવ્યો છે. જન્મ સૌચમ મૃતા સૌચમ સ્વસ્વમંધાનુસારતઃ પાલનીયમ યથાશાસ્ત્રમ ચાતુર્વર્ણ્ય જનેર મમ. આ શ્લોકમાં એક આજ્ઞા છે, અમારા સત્સંગી એવા જે ચારે વર્ણના મનુષ્ય તેમણે જન્મનું સૂતક તથા મરણનું સૂતક તે પોતપોતાના સંબંધને અનુસારે કરીને યથાશાસ્ત્ર પાળવું. શું પાળવું? હોતક. કેનું હોતક? જન્મનું અને મરણનું. કોણે પાળવું? ચારેય વર્ણના મનુષ્ય પાળવાનું છે. ચારેય વર્ણના, બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર બધાએ. કેવી રીતે પાળવું? પોતપોતાના સંબંધને અનુસારે અને યથાશાસ્ત્ર પાળવું. કહેતા શાસ્ત્રમાં લખ્યું હોય એ પ્રમાણે મનગણંત નહીં. શતાનંદ સ્વામી કે મમ એટલે મદાશ્રિત ચાતુર્વર્ણ્ય જનૈહિ બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શુદ્ર હિ જન્મનઃ પ્રસવ સંબંધી આશૌચમ અશૌચમ વા પ્રસૂતિ નિમિત્તકમ સૂતકમ ઇત્યર્થ તથા મૃતાશૌચમ મૃતક નિમિત્તમ આશૌચમ ચ ઇતિ દ્વયમપિ. હવે હૂતક એટલે હું એક પ્રકારની અશુદ્ધિ, હે, એક પ્રકારની અશુદ્ધિ. અશુદ્ધિને જ હૂતક કહેવાય. જેમ કે સગા સંબંધીમાં જન્મ અને મરણ વગેરેથી પાળવામાં આવતી આભડશેટ, આભડશેટને હૂતક કહેવાય. એને શાસ્ત્રો હારી ભાષામાં હૂતક કહે છે. આપણે આભડશેટ કહી અભડાઈ ગયો નથી કહેતા. સ્વસંબંધાનુસાર એટલે સ્વસપંડાદી સંબંધાનુસારે. વાલા ભક્તો, ત્રણ પ્રકારના સંબંધ શાસ્ત્રે નક્કી કરેલા છે. સપિંડ, સોદક, સગોત્ર. હવે સાંભળો, સપિંડ કોને કહેવાય? સાત પેઢી સુધીના સગાઓને સપિંડ સંબંધીઓ કહેવાય. સોદક સંબંધી કોને કહેવાય? તો કે 8 થી 14 પેઢી સુધીના સગાઓને સોદક સંબંધીઓ કહેવાય. સગોત્ર સંબંધી કોને કહેવાય? તો કે છે 15 થી 21 પેઢી સુધીના સંબંધીઓને સગોત્ર કહેવાય. આવી ગયું? ખ્યાલમાં આવી ગયું? ઓકે. યથાશાસ્ત્રમ એટલે શું? તો કે ધર્મશાસ્ત્રોક્ત મર્યાદામ અનતિક્રમ્ય એવ પાલનીયમ. ધર્મશાસ્ત્રમાં જે કાંઈ મર્યાદાઓ નિયમો કયા છે એને નહીં ઉલ્લંઘન કરતા યથાવત જેમ છે એમ પાળવા, એને કહેવાય યથાશાસ્ત્રમ પાલનીયમ. વાલા ભક્તો, આ શ્લોકનો હેતુ બતાવું. સત્ય, દયા, તપ અને શૌચ એટલે પવિત્રતા, એ ચાર ધર્મના પગ કહેવાય છે. કેટલા પગ છે? ચાર. હવે ચારેયની વ્યાખ્યા, સત્યની, દયાની, તપની આપણે અહીંયા કરવી નથી. આપણે અત્યારે શૌચ ઉપર ધ્યાન દેવું છે. એટલે શૌચ એટલે બે પ્રકારનું શૌચ, બાહ્ય અને આભ્યંતર. અંદરની શુદ્ધિ, અંતરની, અને બાહ્ય કહેતા શરીર વગેરેની. આ બંને પ્રકારની શુદ્ધિને શૌચ કહેવાય છે. દેહ, મન, વાણી અને ક્રિયાનું પવિત્રપણું શૌચ પાળવાથી જ આચાર વિચારની શુદ્ધિ રહે છે. એને ધર્મનું એક અંગ ગણવામાં આવ્યું છે. જો ભાઈ, આ બધી શુદ્ધિ ન રાખીએ તો ધર્મ ભંગ ખૂબ જ થાય. માટે આને ધર્મ પોષક એક અંગ ગણ્યું છે. માટે આપણે બધાએ શૌચ કહેતા પવિત્રતા રાખવી જરૂરી છે, શુદ્ધિ રાખવી જરૂરી છે, શરીર વગેરેની અને અંતરાત્માની શુદ્ધિ, શુદ્ધિ, શુદ્ધિ. જે માણસ શુદ્ધિ નથી જાળવતો એ બુદ્ધિ વગરનો છે. જેમ મૃતકના સ્પર્શથી અશુદ્ધિ ગણાય છે, મૃતક એટલે મરદું, એના સ્પર્શથી આપણે અશુદ્ધ થવાય છે, તેમ મૃત્યુ પછીનો અમુક સમય સંબંધ પ્રમાણે અશુદ્ધ ગણવામાં આવ્યો છે. શબ અશુદ્ધ છે ને, એમ જ કોઈ મરી ગયું હોય તો અમુક સમય સુધી એ સમય અશુદ્ધ ગણાય છે. એટલે અમુક સમય સુધીના એના ટચ થતા જે કોઈ હોય એ બધા અશુદ્ધ ગણાય છે. એ જ રીતે જન્મ સમય પછીની અમુક મુદત સંબંધીઓ માટે ઓછી વધતી અશુદ્ધ ગણાય છે. આ મર્યાદા મોટા પુરુષોએ શાસ્ત્રમાં યથા યોગ્ય પ્રમાણથી મુકરર કરી છે કે માન્ય કરી છે. બંને સૂતકોના પાલનથી એ રીતે એકબીજાના સુખ દુઃખમાં સહભાગી બને, તેથી વ્યક્તિ વ્યક્તિ વચ્ચે, કુટુંબ કુટુંબ વચ્ચે અને પરિણામે સમાજમાં સંપની ભાવના જળવાઈ રહે છે એવો પણ આશય જણાય છે એમ વ્યાસદાદાએ કહ્યું. આ બંને સૂતકો છે ને, એના પાલનથી શું થાય તો કે સુખ દુઃખમાં માણસ ભાગીદાર બને. પુત્ર જન્મે એ સુખ આવ્યું કહેવાય, એ નિમિત્તે બધા થોડું ઘણું પાળે ભેગા થાય તો એનો આનંદ થાય, કોઈ મરી જાય તો એનું દુઃખ આવ્યું કહેવાય. એ દુઃખમાં પણ એકબીજા આ રીતે કંઈક પાળે તો સહભાગી બન્યા કહેવાય. એટલે વ્યક્તિ વ્યક્તિ વચ્ચે સંબંધ ગોઠવાય, હૂંફ મળે, જીવન જીવાય. કુટુંબ કુટુંબ વચ્ચે સંબંધો જોડાય, હૂંફ મળે, ટેકો મળે, જીવન જીવાય. પરિણામે સમાજમાં સંપની ભાવના જળવાઈ રહે, એકતા જળવાઈ રહે એવો પણ આની પાછળ સૂક્ષ્મ આશય દેખાય છે. આ બધી મર્યાદાઓ મોટા પુરુષોએ બહુ વિચારીને બાંધી હોય છે. આપણે એક સામાજિક પ્રાણી છીએ, એકલા ક્યારેય જીવી શકીએ નહીં, બધાના સાથ સહકારથી જ આપણું જીવન આપણે જીવી શકીએ છીએ. માટે આ બધા નિયમો, આ બધા ધર્મો આપણને બધાને એકબીજાની સાથે જોડે છે અને આનંદથી જીવન પસાર થાય એવી રીતના આપણને સંપ એકતાવાળા બનાવે છે. વાલા ભક્તો, આપણે ત્યાં જ આવું સૂતક છે એવું નહીં થયો, વિભિન્ન સંસ્કૃતિઓમાં પણ સૂતક છે. આજે પણ અન્ય કેટલાક દેશોમાં જન્મ કે મૃત્યુ બાદ અનેક વિધિ નિષેધના નિયમો પાળવામાં આવે છે. લ્યો, સિઝેરિયનોમાં પ્રસૂતા સ્ત્રીને અશુદ્ધ ગણવામાં આવતી, વળી એ અશુદ્ધિના દિવસો જન્મ પામનાર પુત્ર કે પુત્રી તે પર નિર્ભર થાય છે. જે લોકો મૃત્યુ પામનાર વ્યક્તિના કુળના હોય તેઓ એક મહિના સુધી ઘરની બહાર રહેતા, બોલો, પછી મુંડન કરાવી શુદ્ધ થઈ ઘરમાં પ્રવેશ કરતા, એવી ત્યાંની પ્રથા હતી. વળી પ્રાચીન ઇઝરાયલીઓમાં, ઇઝરાયલની વાત કરો છો, ત્યાં પણ એવી પ્રથા હતી કે મૃત્યુ પછી શબ સંસર્ગી અશુદ્ધ પદાર્થને કુટીર બહાર ફેંકી દેવામાં આવતા. અને હિન્દુ પરંપરામાં શાસ્ત્રોની આજ્ઞા અનુસાર જન્મ કે મૃત્યુ બાદ કેટલાક દિવસ સુધી અમુક વિધિ નિષેધના નિયમો પાળવામાં આવે છે, જે અશૌચ કે સૂતક તરીકે ઓળખાય છે. સૂતકના દિવસો જન્મનાર બાળક કે મૃત્યુ પામનાર વ્યક્તિ સાથેના સંબંધ અનુસારે બદલાય છે આ નિયમો. નજીકના સંબંધીઓ માટે વધારે દિવસ સૂતક હોય અને દૂરના સંબંધીઓ માટે ઓછા દિવસ સૂતક હોય છે. હવે અહીંયા જન્મ સૂતકની વિગતે વાત કરે છે. જન્મ સૂતકનો હેતુ તથા સુફળ, સુતક મુખ્યત્વે શુદ્ધિ માટે જ છે. સ્ત્રી પ્રસવ બાદ પવિત્રપણે રહી શકે નહીં. સ્ત્રીને બાળક જન્મે પછી પવિત્રપણે રહી શકતી નથી. આથી અડવાનો કે પૂજા વગેરે કરવાનો નિષેધ કરેલો છે. પવિત્રતાના નિયમોની સંપૂર્ણ દૃઢતા માટે જ સ્ત્રીથી દૂર રહેતા અન્ય સંબંધીઓને પણ પૂજા વગેરેનો નિષેધ કર્યો છે. લ્યો, આ પવિત્રતાની દૃઢતા માટે. સ્ત્રીને આ સમયમાં આરામની જરૂર પણ હોય છે. તે સૂતકના દિવસો દરમિયાન આરામ મળી રહે. જો હુતક બુતક લાગુ જ ન પડતું હોય ને તો એને આરામની જરૂર હોવા છતાંય સમાજ એને આરામ કરવા દે નહીં. માટે એ પણ એક સારો આશય છે, એને આરામ મળી રહે. વળી આજના વિજ્ઞાનને પણ ગળે ઉતર્યું છે કે તે સમયે અમુક રોગ ફેલાય તેવા જંતુઓ પેદા થાય છે પ્રસવ સમયે. સૂતક નિમિત્તે સ્પર્શ ન કરે તેથી વ્યક્તિઓ તે રોગથી બચી જાય છે. આમ આ શ્લોકમાં સ્વાસ્થ્યની પણ સંભાળ રાખેલી છે એવું સ્પષ્ટ જણાય છે. જન્મ સૂતકના વિધિ નિષેધો ધ્યાનથી સાંભળો. સત્સંગ જીવન અનુસાર બાળકના જન્મ બાદ સંબંધીઓએ સૂતકના દિવસોના નિયમો નીચે મુજબ પાળવા. એક, પુત્રનો જન્મ થાય ત્યારે પિતાએ વસ્ત્રે સહિત સ્નાન કરવું. આ નિયમ છે. અને તે નિમિત્તે પિતાએ 10 દિવસ સુધી સૂતક પાળવું અને ત્યાં સુધી સંધ્યાવંદનમાં અનધિકારી સિદ્ધ થાય છે. એને સંધ્યાવંદન અધિક ન કરવા. ટુ, પુત્રને જન્મ આપનારી માતા 21 દિવસે શુદ્ધ થાય છે. ને પુત્રીને જન્મ આપ્યો હોય તો માતા 1 મહિને શુદ્ધ થાય છે. ત્યાં સુધી માતા સ્પર્શ કરવા યોગ્ય થતી નથી. સત્સંગ જીવન અનુસારે હું બોલું છું. નંબર 3, એમાં સપિંડ એટલે કે 7 પેઢીના સંબંધીજનો માટે 10 દિવસનું સૂતક છે. હવે શોધક કહેતા 8મી પેઢીથી લઈને 14મી પેઢી સુધીના જનોને 3 દિવસનું સૂતક ઋષિ મુનિએ કહેલું છે. હવે સગોત્ર એટલે કે 15થી લઈને 21મી પેઢી સુધીના જે સગા સંબંધીઓ છે એ માત્ર સ્નાનથી શુદ્ધ થાય છે. આ કેટલામી પેઢીએ આપણો હગો થાય છે એ તપાસવું રહ્યું. ગોતવું પડે ને કે આપણે 7 પેઢી આગો થાય કે આપણે 3 પેઢી થાય. નંબર 4, પ્રસૂતા નારીનો સ્પર્શ થાય તો સ્નાન કરવાનું કહેલું છે. પ્રસૂતા નારી સિવાય બીજા સંબંધીઓના સ્પર્શમાં દોષ નથી. સમજવું પાછું. પરંતુ તે સૂતિકી હોય, દેવના પૂજારી, દેવના ભંડારી અને યજ્ઞાદિકમાં દીક્ષિત થયેલા એવા પવિત્ર વ્યક્તિઓનો સ્પર્શ ન કરવો. બાકી બીજા કોઈને અડે તો એમાં નાવું પડતું નથી. પણ એટલું ખરું કે જે નારીએ જન્મ આપ્યો છે એ નારીનો સ્પર્શ થઈ જાય તો નાવું પડે. એના સંબંધીને અડે આપણે નાવું પડતું નથી. પણ એના સંબંધીઓએ પૂજારી ભંડારીને યજ્ઞમાં બેઠેલા ન અડવું. ઓકે, મંદિર જવા બાદ નથી. હા, નંબર 5, રાત્રિના 2 વાગ્યા સુધીમાં જન્મ કે મરણના સૂતકની જાણ થઈ ગઈ હોય તો તે ગત દિવસ સૂતકમાં ગણ લ્યો, વગર પાડે આવી ગયો એક. જો 2 વાગ્યા પછી જાણ થાય તો તે સવારથી લઈને પૂરા દિવસ સૂતક પાળવું. જગાડીને કહી દેવું કે લે એક દિવસ ઓછો થાય. નંબર 6, જેને કોઈ પણ પ્રકારનું જેટલા દિવસનું સૂતક લાગુ પડે તેનાથી તેટલા દિવસ પ્રભુની પૂજા ન થાય. શાસ્ત્ર પઠન, માળા, માનસી વગેરે ભજન કરવામાં તથા મંદિરે જવામાં કોઈ દોષ નથી. મંદિરે બધા ભક્તોને અડવામાં પણ કોઈ દોષ નથી. બીજા સંતોને અડો એનોય દોષ નથી. પણ પેલા થાળ બનાવતા હોય તે અને ઠાકોરજીની પૂજા કરતા હોય પૂજારી એને ન અડવું. સમજી ગયા? અને પેલો અગ્નમાં દીક્ષિત થયા હોય એને ન અડવું. કેમ જે પવિત્ર વ્યક્તિઓ હોય છે.
બાકી બાદ નથી. ઘણા બધા ઓવર ઓવર પાળવા માંડે છે, સમજ્યા હેણ્યા વગેરે, મુશ્કેલી કરે. હવે નંબર 7, સૂતકના દિવસો દરમિયાન શ્રાદ્ધ આવે તો તે સૂતક પૂર્ણ થયા પછી જ કરવું. એક વાત કહું, મારા ઘરની છે, જો ભાઈ શાસ્ત્રમાં શું કહેતા હશે ને શું હશે એ મને ખબર નથી, પણ પ્રથમ માફી માગી લઉં બાફણ પટ્ટી માટે. પણ આમાં એમ કહ્યું ને, સૂતકી માણસે તેટલા દિવસ ભગવાનની પૂજા ન થાય. પણ હું એવું સમજું છું કે જે મંદિરો છે, મંદિરો એ મંદિરો જે શિખરબદ્ધ મંદિરો, એમાં જે મૂર્તિઓ પધરાવી છે, એમાં જે પૂજા કરતા હોય પૂજારીઓ, એને માટેની આ આજ્ઞા હોય એવું મને દેખાય છે. પછી તો હવે આપણે બહુ જાણતા નથી, એવા કોઈ વિદ્વાન નથી, પણ દરેક વ્યક્તિ પોતપોતાની પર્સનલ પૂજા પેટી રાખે છે અને રોજ એ ભગવાનની પૂજા કરે છે. એ જે આહવન વિસર્જન કરીને પાછી મૂર્તિ ડબ્બા પેટીમાં પૂરીને આપણે વાંચી દઈએ છીએ, હવારે પેટી ખોલીને પાથાણા પથરાવીને આ ગચ્છ ભગવાન દેવ સ્વસ્થાનાથ પરમેશ્વર એમ કહીને ભગવાનને બોલાવીએ છીએ, એવી જે આપણી પોતપોતાની પર્સનલ ભગવાનની અંગત ગોષ્ઠી, અંગત પૂજન, એમાં આ બધા હૂતકો કાંઈ આડા આવી શકે કે નડી શકે એવું મને લાગતું નથી. ભગવાનની પૂજા તો જે મંદિરોમાં પૂજારીઓ પૂજા કરતા હોય એ પૂજારીઓથી પૂજા ન થાય એવું લાગે છે શાસ્ત્રની દ્રષ્ટિએ મને. પછી તો હવે બધા પાળે છે, 10 દિવસ પૂજા કરતા નથી ને પછી તો ઘણા મહિના સુધી પૂજા મંદિરે મૂક્યા હોય છે તો લેવાય આવતા નથી, ફાયવા કે છે હમણાં હુતક છે. જુનાગઢ દેશમાં ગુણાતીતાનંદ સ્વામી એ મોટે ભાગે હુતક કાઢી નીક્યું, એટલે આટલા પૂરતો કે તમે હરિભગત પૂજા રોજ કરતા હોય એ કરવી, ન્યા ઠેઠ બહુ હુતક ને ઊંડે સુધી ન લઈ જવું એમ. ગુણાતીતાનંદ સ્વામીની વાત કરું છું, મારી નથી કરતો. હા, બાકી તો ભગવાનની આજ્ઞા છે બધાએ પાળવી, પણ કોક જન્મે ને કોક મરે 10 દિવસ સુધી પૂજા અભરાઈ મૂકી દેવાની. આ તો ઠીક છે, નાનું કુટુંબ હોય તો વાંધો નહીં, મોટું કુટુંબ હોય તો વરહમાં કેટલાય દિવસ પૂજા થાય નહીં. બોલો, હવે હું તમને વાત કરું, કહેવત કહેવાની કે રાવણની કાણી મોટી નહીં. રાવણને 1000 સ્ત્રીઓ હતી, કેટલાય છોકરા જન્મે ને કેટલાય ત્યાં મરે. હવે એ રાવણ આવો નિયમ પાળે તો કોઈ દી પૂજા થાય? હવે મેલો ને રાવણને, શ્રી કૃષ્ણ ભગવાનને કેટલી સ્ત્રીઓ, ભગવાનને છોકરા કેટલા હતા ખબર છે તમને? 16108 ભગવાનને પત્ની, એક એક પત્ની ને 10 10 છોકરા ની એક એક છોકરી હતી. આ વાત તો હું શાસ્ત્રીય કરું છું, આ કલ્પનાની વાત નથી કરતો. એટલે હતા એટલા છોકરા ભગવાનને. હવે તમે વિચાર કરો, શ્રી કૃષ્ણ ભગવાને જો આ હુતક પાડ્યું હોય તેને પૂજા કોઈ દી થાય? કોને, તમે જ કહો. એટલે મોટા મંદિરના પૂજારીઓ હોય એને આ પૂજા ન થાય હુતકમાં, આરતી બારતી મંદિરના વાઘા પહેરાવવા હશે તે છે, બાકી પોતાની પર્સનલ પૂજા પેટી હોય અને રોજ ભગત બિચારો પૂજા કરતો હોય તો એમના ભક્તિ કરે. કારણ કે જો ને, શાસ્ત્ર વાંચવાની છૂટ છે, માળા ફેરવાની છૂટ છે, માનસી કરવાની છૂટ છે, તો હવે રહ્યું કેટલું? મૂર્તિ ભદ્રાઈને થોડીક હાકર ધરવાનું જ બાકી રહ્યું. ઠીક છે, હું કાંઈ ના નથી પાડતો, પાડજો. 10 દિવસ પૂજા તમે તમારે ન કરતા, પણ 11મે દિવસે પાછ ચાલુ કરી દીજો. વાલા ભક્તો, 7મો નંબર, સૂતકના દિવસો દરમિયાન શ્રાદ્ધ આવે તો તે સૂતક પૂર્ણ થયા પછી જ કરવું. હા,
સૂતક હોય ત્યાં સુધી શ્રાદ્ધ થાય નહીં. આ દિવસો દરમિયાન આઠમા નંબરે નોકરી ધંધા સંબંધી કાર્યો કરી શકાય. લ્યો હારું, આમાં કાંઈ હુતક ન આવ્યું. ખાલી આપણે હવારે ઘડીક ભગવાનની પૂજા કરીએ છીએ, ન્યા હુતક મારું બેટું આવીને અડ્ડો જમાવે, પલોઠી વાળીને બેસી જાય, પૂજા કરીમાં હું છું પૂજા કરીમાં. બાકી ધંધો કરો કુધંધો કરો, ને ક્યાંય હુતક હાલો આડું આવીને એમ કહેતો નથી બંધ કરે હું હુતક છું. એટલે આ તો મારા વિચારો છે, બાકી બધું બરાબર છે. આપણને બીજી લાંબી ખબર પડે નહીં. સુનિયે અપવાદ, પ્રથમે દિવસે ષષ્ઠે દશમે દિવસે તથા ત્રિશ્વે તેષુ પિતુર નાસ્તિ સૂતકમ પુત્ર જન્મનિ અતો ન વિદ્યતે દોષઃ કર્તૃ જાતક કર્મણઃ તસ્માદ ગો ભૂ હિરણ્યાદિ દાનમ ચ પ્રતિગૃહ્યતામ. સાંભળો આનો અર્થ. પુત્રના જન્મમાં પ્રથમ દિવસે પિતાને હુતક લાગતું નથી, એક દિવસ પછી શરૂ થાય. પાછું છઠ્ઠો દિવસ આવે તે દિવસે પિતાને સૂતક લાગતું નથી, વળી દસમા દિવસે પણ પિતાને સૂતક લાગતું નથી. તેથી દાન આપવા આદિનો અધિકારી થાય છે. જેમ કે જાત કર્મના સંસ્કાર વિધિમાં દેવતાનું પૂજન મંત્ર ઉચ્ચારણ આદિમાં કોઈ દોષ નથી, તેથી તે પિતા પાસેથી ગાય ભૂમિ સુવર્ણ વગેરેનું દાન ગ્રહણ કરનાર બ્રાહ્મણને પણ કોઈ દોષ નથી. બોલો, સાંભળ્યો? દાન લઈ શકાય છે છઠ્ઠે દિવસે, દસમે દિવસે ને પહેલે દિવસે, બરાબર છે. આ દસે દિવસ હુતક રાખી હોત તો બ્રાહ્મણોને દાન 10 દિવસ પછી મળે, અને ત્યાં તો આને પછી વિચાર રેક ન રહે, એટલે વચમાં એક બે બારીઓ મૂકી દીધી કે ભાઈ આટલામાં હુતક નહીં, લાવો ગાય આપી છે. નહીતર શું થાય, હુતકી પાસેથી દાન ન લેવાય. તમને ખબર પડી? પહેલે દિવસે હુતક લાગે નહીં એટલે પિતા દાન દઈ શકે, છઠ્ઠે દિવસે પાછી દાન દઈ શકે. છઠ્ઠે દિવસે હુતક પાછું ગમે ત્યાં જતું હોય, હાથમે દિવસે પાછું આવે. ભાઈ આ શાસ્ત્રવિધિ છે, તમે યાર હસોમાં જે વિધિ છે એ મારે વાંચવાની હોય ને, મને આમાં ખબર નહીં પડતી કાંઈ. પણ હાથમે દિવસે શરૂ થાય, હાથ 8-9 સુધી, પાછું દસમે દિવસે પિતાને હુતક રહેતો નહીં. છું એકલું પિતાને, પાછું બીજા કોઈ ઝડપ કરતા નહીં, બીજાએ તો પાળવાનું જ. અને એ વખતે પિતા દાન દઈ શકે છે અને બ્રાહ્મણો દાન લઈ શકે છે, ડંકો વગાડીને, નહીતર હુતકી પાસેથી દાન લેવાય નહીં. એ ભાઈ અપવાદ આ બધા છે, અપવાદ. અપવાદ બે, જન્મ સૂતકમાં પ્રસૂતિ પછીના 10 દિવસ બાદ ખબર પડે તો તે સૂતક પાળવું નહીં. આ બાદ દિમાગ મેં, કોઈનો જન્મ થયો તમારા હગાવાલામાં, તમને સમાચાર જ ન મળ્યા, 10 દિવસ આવી ગયા પછી સમાચાર મળ્યા કે પોપટને પુત્રી થઈ, તો ભલે થઈ આપણે ઉપાધિ ગઈ, કેમ છે 10 દિવસ થઈ ગયા એટલે પાળવું મીઠ્યું. આમ તો છે ને, કોઈને દીકરો દીકરી થાય ને તો હગાવાલાને 10 દિવસ પછી જ કહેવું, નકામી 10 દિવસ સુધી પૂજા પડી મૂકવી પડે ને આ નિયમ ને ઓલ્યો નિયમ ને, 10 દિવસ પછી સમાચાર આપવા. સમજ્યા તમે? પહેલી તારીખે જન્મ થયો ને તો 11મી તારીખે કહેવું, 10 દિવસ પહેલા અમારે ત્યાં દીકરો થયો છે. ઓ કાકા, કાકા કે એમ 10 દિવસ થઈ ગયા, હા તે મોડા સમાચાર કેમ આપ્યા, કે તમને હુતક વળગે નહીં ને એટલે. અમે હા ભીડ્યું તો શિક્ષાપત્રીની કથામાં કે 10 દિવસ પછી ખબર પડે તો હુતક લાગતું જ નથી, પરબારું જાય ગાજતું. તો આપણે અમુક આપણી રીતે આઈડિયા અજમાવી લઈને તો હું કામ કહેવું. કોઈ વ્રત યજ્ઞ કે વિવાહાદિક કાર્ય ચાલુ થઈ ગયા પછી, સાંભળજો, કોઈ યજ્ઞ શરૂ થઈ ગયો, કોઈ વ્રત શરૂ થઈ ગયો, કોઈ વિવાહાદિક કાર્ય શરૂ થઈ ગયા પછી હુતક ગમે એવું આવે એને લાગુ નથી પડતું, ભટકાઈને પાછું પડે. કેમ જે આ કામ શરૂ થઈ ગયું એટલે ન્યાય એનું કશું જ ચાલતું નથી, શાસ્ત્ર કહે છે એવી વાત જોરદાર.
પછી ભાઈ નંબર ચોથો અપવાદ, ત્યાગી સાધુને પૂર્વાશ્રમના જન્મના સમાચાર સાંભળીને સ્નાન સૂત કાંઈ પણ પાળવાનું હોતું નથી. લ અમારે કાંઈ લાગે નહીં, અહીં આવે જ નહીં ને, ગમે એ જન્મે નહીં ને, ત્યાગીઓને હુતક લાગતું નથી. હા મજાનું હો, આ સારું થયું. પ્રેમાનંદ સ્વામી કહે છે, ચાર બરન કે મનુષ્ય સબ મમો આશ્રિત નર નારી, સૂતક જન્મરુ મરણ કો નિજ સંબંધ અનુસારી, તુમ સબહી કુ પાલનો યથા શાસ્ત્ર કરી તેહી, ભજો સુખદ શ્રી કૃષ્ણ પદ શુભમતી મમ જન જેહી. હવે ભાઈ આપણે આ બધું જન્મ હુતક સાંભળી લીધું, હવે મરણ હુતક ની વાત કરવી છે. તમે કહેતા હો તો આજ કરીએ, નહીં આજને આજ જન્મ ને આજને આજ મરણ ભેગું ન થાય. આ બધું જન્મનું થઈ ગયું, હવે રાખીએ મરણનું કાલ કરશું. અરે આ તે થોડું હોય, આ તો વાંચું, મને કઈ વાંધો નહીં. હવે ભાઈ જન્મનો હુતકનો વિધિ સાંભળ્યો તમે, હવે મરણનો બરાબર સાંભળો. મૃતા શૌચમ મૃતક નિમિત્તમ આ શૌચમ ચ, મરણ સૂતકનો હેતુ તથા સુફળ. નંબર વન, શ્રીહરિએ ભારતીય સંસ્કૃતિને માન આપ્યું છે. કોને? શ્રીહરિએ કોને માન આપ્યું? ભારતીય સંસ્કૃતિને માન આપ્યું છે. કેમ? જે સ્મશાન યાત્રા બહેણા વગેરે પ્રસંગે સ્નેહીજનો સાથે રહે તેથી આવેલું દુઃખ હળવું થાય છે. અદ્ભુત છે ભારતીય સંસ્કૃતિ, આવેલું દુઃખ હળવું થાય છે. જેને ત્યાં સૂતક આવ્યું હોય તેને બીજાની મદદની બહુ જરૂર હોય છે સાહેબ, માટે આ બધા નિયમો મદદગાર બને છે. નંબર બે, મૃતાત્મા પ્રત્યે લાગણી દર્શાવવા માટે પણ આ નિયમો આપ્યા છે એમ કહી શકાય. નંબર ત્રણ, આ દ્વારા નજીકના સંબંધીઓ અમુક દિવસો સુધી સવિશેષ ધાર્મિક પ્રવૃત્તિમાં જોડાય, આ નિમિત્તે ધાર્મિક પ્રવૃત્તિમાં જોડાય, ભજન ભક્તિ કરે, થોડા પવિત્ર રહે તો મૃતાત્માનું રૂડું થાય એવો પણ હેતુ એ કહી શકાય. નંબર ચાર, મૃતાત્માના અપવિત્ર શબના સ્પર્શને કારણે તથા અપવિત્ર અગ્નિની સમીપતાને કારણે, પહેલા અગ્નિ સંસ્કારમાં સમીપતાને કારણે સંબંધીઓ પણ અપવિત્ર બને છે અગ્નિ સંસ્કાર કરવા જાય તે પણ. નંબર પાંચ, ક્યારેક સંબંધીઓ દૂર દેશમાં હોય તેઓને સંબંધીના મૃત્યુની જાણ થતા દૂર દેશમાં પણ તેનું પોતિકાપણાનું સ્મરણ ત્યારે જ રહે કે જ્યારે તેઓ આ નિમિત્તે કંઈક ભજનાદિક વિધિ કરે, નિયમ પાળે, પોતિકાપણું કુટુંબ ભાવના રહે એવો પણ ભારતીય આર્ષ્ટ પુરુષોનો આશય દેખાય છે. હવે સાંભળો, મરણ સૂતકના વિધિ નિષેધ છે. મૃતાત્માના શબને અડ્યા બાદ અથવા અંતિમ સંસ્કાર પછી વસ્ત્રે સહિત સ્નાન કરવું, ધ્યાનમાં લ્યો, શબને અડો અથવા એના અગ્નિ સંસ્કારમાં તમે જાઓ તો કપડે સહિત સ્નાન કરવું પડે. નંબર ટુ, જો પૂજારી હોય તો તેઓ શબને જુએ તો મંદિરમાં ઠાકોરજીનો સ્પર્શ ન કરી શકે. પૂજારીઓએ ક્યાંય સ્મશાન યાત્રા નીકળી હોય તો બારીએથી અગાશીએથી ગલેરીથી જોવું નહીં. જો એ શબને જોઈ લીધું તો પછી પૂજારી પૂજા કરી શકતો નથી, તેની શુદ્ધિ તારા સૂતક કે સૂર્ય સૂતકથી થઈ શકે. રાતે શબ જોયું તો હવે સૂર્ય ઉગે પછી શુદ્ધ થાય, નાઇન. દિવસે જોયું તો તારા ઉગે પછી નાઇન શુદ્ધ થાય, આવું પૂજારીને સૂતક લાગે છે. માટે પૂજારીઓએ શબ જોવું નહીં, અડવાની તો વાત પરે રહી. ચલો, તારા સૂતક એટલે કે જો દિવસે શબનો સ્પર્શ અગ્નિ સંસ્કાર કે સ્મશાન યાત્રામાં આપણે જોડાણા હોઈએ તો રાત્રે તારાના દર્શન કરીને પછી ફરી વસ્ત્ર સહિત સ્નાન કરવાથી તે સૂતક મટી જાય છે, એને તારા સૂતક કહેવાય છે. સૂર્ય સૂતક એટલે શું? તો કે રાત્રે સૂતક લાગ્યું હોય તો સવારે સૂર્ય દર્શન કર્યા પછી વસ્ત્ર સહિત ફરી સ્નાન કરે ત્યારે શુદ્ધિ થાય છે, એને સૂર્ય સૂતક કહે છે. આ તારા કે સૂર્ય સૂતકની શુદ્ધિ પહેલાં પૂજા થાય નહીં, તથા દેવની કે ભંડારની સેવામાં પણ જવું નહીં, ખાવા પીવાની છૂટ હોય છે. મંદિરના પ્રાંગણમાં શબ હોય ત્યાં સુધી મંદિરમાં આરતી થાળ કે કોઈ ઉત્સવ થઈ શકે નહીં. શબને ઉઘલાવ્યા પછી જ આરતી ઉત્સવ બધું થાય. નંબર 4, સૂતકના દિવસો દરમિયાન નિકટના પુરુષ સંબંધીઓ, પતિ, પુત્ર અથવા પિતા વગેરે ગળામાં સફેદ ખેસ વીંટાળે છે અથવા માથે કંઈ પણ વસ્ત્ર બાંધે છે. પત્ની, દીકરી વગેરે મહિલા સંબંધીઓ સફેદ વસ્ત્ર પહેરે છે. કોઈ કોઈ જ્ઞાતિમાં કાળા કે મરૂન વસ્ત્ર પહેરે છે. તે ઉપરથી જ બીજાને પણ હૂતકની જાણ થાય છે એવી અહીં આપણી સંસ્કૃતિ છે. સત્સંગી જીવનમાં કહ્યું છે કે માતા પિતાનું મરણ થયે શિખા રાખીને મુંડન કરાવવું. હાવ બધું કાઢ નાખવાનું નહીં, શિખા રાખીને મુંડન કરાવવું. માતા પિતા પૂરતી આ વાત છે એટલે છોકરાઓને લાગુ થયું. અન્ય વિધિ નિષેધ જન્મ સૂતક પ્રમાણે જ કરવા, બીજા વિધિ નિષેધ જન્મ સૂતક પ્રમાણે કરવા. મરણ સૂતક કોણે કેટલા દિવસ પાળવું, મરણ સૂતક કોણે કેટલા દિવસ પાળવું એ બતાવે છે. સપિંડના મરણમાં 10 દિવસનું અને સોદકના મરણમાં 3 દિવસનું સૂતક પાળવું, પછી વસ્ત્ર સહિત સ્નાન કરીને શુદ્ધ થવું. માતા પિતાના અવસાનમાં પુત્રીને 3 દિવસનું સૂતક લાગે છે. સાસરે ગયેલી દીકરીને એના માતા પિતા ગુજરી જાય એવા સમાચાર થાય તો 3 જ દિવસ એને સૂતક પાળવાનું છે. હગી દીકરી છે તોય, કેમ જે એ બીજે અર્પણ થઈ ગયેલી હોવાથી એને 10 દિવસ નથી રહેતો. માતાના પિતા, પુત્રોના પુત્રો, યજમાન તથા બહેનના દીકરાના અવસાનમાં 3 દિવસનું સૂતક લાગે છે. આ સિવાય અન્ય સંબંધીજનોના અવસાનમાં માત્ર વસ્ત્ર સહિત સ્નાન જ કરવું. હવે આ અહીં બેઠા છે એની વાત કરે છે. ત્યાગી સાધુના મૃત્યુના સમાચાર સાંભળીને ગોત્રીઓએ ફક્ત વસ્ત્ર સહિત સ્નાન કરવું પણ સૂતક ન પાળવું. અહીંયા આપણે કોઈ ગુજરી જઈ તો એ પૂર્વાશ્રમના જે માણસો છે એને ફક્ત વસ્ત્ર સહિત સ્નાન કરવાનું રહે, એને 10 દિવસ સૂતક પાળવાનું આપણું હોય નહીં. નીકળી ગયા ભાઈ અમે બહાર. હવે દીક્ષાદાતા આચાર્ય, માતાના પિતા, દીકરીનો દીકરો, ફઈ, માસી, હાળો અને સદગુણી મિત્ર કે સદગુણી શિષ્યનું 1.5 દિવસ સૂતક લાગે, એ સદગુણી હોય તો, નહીં તો ન લાગે. નૈષ્ટિકા નામ વનસ્થા નામ યતિ નામ બ્રહ્મચારી નામ ના શૌચમ કીર્તિતમ સદ્ભિહી સાવમ સોત્યમ ચ સુવ્રત માતુ પિતુર ગોરોશ્ચૈતે નિશમ્ય મરણમ તતઃ કુર્યુઃ સવસનમ સ્નાનમ ન ત્વન્યસ્ય કદાચનમ. હે સુંદર વર્તવાળા વિપ્ર, નૈષ્ટિક બ્રહ્મચારી, વાનપ્રસ્થો અને ઉપકુરવાણક એટલે અવિવાહિત બાળકો, એને ઉપકુરવાણક કે અવિવાહિત બાળકો, બ્રહ્મચારીઓને જન્મનું કે મરણનું સૂતક પાળવાનું કહ્યું નથી. હૂતક લગ્ન કરે પછી લાગુ પડે. લાવું આવ્યું. અવિવાહિત બાળકો, બ્રહ્મચારીઓને જન્મનું કે મરણનું હૂતક પાળવાનું કહ્યું નથી. નૈષ્ટિક બ્રહ્મચારીને નહીં, વાનપ્રસ્થોને નહીં. તેથી તેઓએ માતા પિતા અને ગુરુનું મરણ સાંભળે ત્યારે વસ્ત્ર સહિત માત્ર સ્નાન કરવું. આના સિવાયના સંબંધીનું મરણ સાંભળે છતાં બ્રહ્મચારી આદિ કે સ્નાન પણ કરવું નહીં, ખાલી માતા પિતા અને ગુરુનું 3નું જ સ્નાન, બાકીના કોઈ મરે એનું હના નહીં નહીં કે. કોને કોને? નૈષ્ટિક બ્રહ્મચારી અને અવિવાહિત બ્રહ્મચારીઓ અને વાનપ્રસ્થો, આ 3ના નિયમ છે. હવે આવે છે ત્યાગી સાધુ અને હૂતક લાગુ પડે કે નહીં. તો ત્યાગી સાધુએ પૂર્વાશ્રમના અન્ય કોઈ સગાના મૃત્યુના સમાચાર સાંભળીને નાવું નહીં. સ્નાન સુદ્ધા ન કરવું, કશું જ નહીં. પણ બેનું હુતક લાગે, એક માતા અને બીજા પિતા. કેમ જે માતા પિતા દ્વારા એકાંતિક ધર્મ સિદ્ધ કરવાના સાધન રૂપ આ શરીર પ્રાપ્ત થયું છે, તેથી એમનું ઋણ છે. માટે માતા યા પિતાનું મરણ ત્યાગી સાધુ સાંભળે તો વસ્ત્રે સહી સ્નાન કરી લે, બસ આટલું હુતક લાગે એને. આવો છે. હવે જુઓ, ઉંમર ભેદે સૂતક ભેદ બતાવું છું. ઉંમર ભેદે સૂતક ભેદ, આમાં પાછું ઉંમર આયરે હુતક લાગુ પડે છે. 10 દિવસથી નાના બાળકનું મરણ થાય, સાંભળજો, 10 દિવસથી નાનો બાળક હોય જે 10 દિવસ થયા નથી અને મૃત્યુ પામ્યો, તો એવા મરણનું નવું હુતક ન લાગે, પણ તેના જન્મનું હુતક તો પૂરું પાડવું પડે. એ જન્મો ને એનું સૂતક ચાલુ જ હોય ને, પાછો મર્યો એટલે વળી દહેદીનું સોટે નહીં એમ, એ એના જન્મ ભેળું જ બધું પૂરું પતી ગયું. ચાલો, દાંત આવ્યા પહેલા છોકરું મરણ પામ્યું તો ફક્ત સ્નાનથી શુદ્ધિ થાય, એવા મરણનું 10 દિવસ ઉતક કોઈને લાગતું નથી. દાંત આવ્યા પહેલા કોઈ છોકરું ગુજરી ગયું તો નાવાનું જ રહે, બાકી કોઈ હુતક પાળવાનું ન રહે. સમજી જજો બધા, અમથે અમતા પાછા ન વળગાડતા કોકને કે ભાઈ અમારો બાબો ગુજરી ગયો છે, હદહદીનું હુતક. અત્યારે બાબાને દાંત ક્યાં આવ્યા હતા, માટે હુતક જ ન લાગુ પડે. 3 વર્ષ સુધીમાં મરણ પામે છોકરું તો માત્ર 1 દિવસનું હુતક લાગે. સમજી ગયા? અલ્યા ભાઈ, આ બધું તમારું છે, અમને લાગતું જ નથી. 3 વર્ષેથી 8 વર્ષ સુધીમાં જો મરણ થાય કોઈ પણનું તો 3 જ દિવસનું હુતક લાગે. 8 વર્ષની ઉંમરનો કોઈ પણ વ્યક્તિ મરે તો એનું હુતક 3 જ દિવસનું હોય. પુત્રનું ઉપવીત કે વિવાહ પછી મરણ થાય, છોકરાને જનોઈ આપી દીધી કા એના લગ્ન કરી નાખ્યા પછી જો એનું મરણ થાય તો પૂરેપૂરું 10 દિવસનું હુતક લાગી જાય. આમ છે, બાકી પૈણ્યા પહેલાનું તો નથી લાગતું. કન્યાનું વ્યવસાળ થયા પહેલા મરણ થાય કન્યાનું, એનું વ્યવસાળ નથી થયું ને કન્યા ગુજરી ગઈ તો માત્ર 1 જ દિવસનું હુતક લાગે છે. પછી ભલે 22 વર્ષની હોય 25 વર્ષની. હમણાં તો ક્યાં માણા 30 વર્ષ સુધી વ્યવહાર કરે છે, ભણે છે ને, એટલે એનું 1 જ દિવસનું લાગુ પડે. કન્યાનું હગબણ થયા પછી મરણ થાય તો 3 દિવસનું હુતક લાગે, અને કન્યાનું લગ્ન થઈ જાય પછી મરણ થાય તો પિતૃ પક્ષને 1 દિવસ અને વર પક્ષને પૂરેપૂરા 10 દિવસનું હુતક લાગે. કા કેમ લાગ્યું છે ને? બધું અભ્યાસ કર્યા જેવું. આ બધું સાંભળ્યા પછી એમ થઈ જાય કે ત્યાગી જ થઈ જવાય. તો મોટી માતા કોઈ પાછું તમને કહું, ત્યાગી થવામાં સારું નથી. કેમ જે આ બધું યાદ રાખવાનું ને કહેવાનું પાછું ત્યાગીને ખાતે આવ્યું, અને આ બધી કડાકોટ થાય ત્યારે એમ થઈ જાય છે કે આ કરવાનું નહીં આપણે, ને બધું કહેવાનું લખવાનું યાદ રાખવાનું આપણે, માટે ભાગી જવા અહીંથી. પણ ન્યા જવામાં સારું નહીં, કેમ જે આ તો કઈને છૂટ્યા, ઓલું તો મારું બેટાનું પાળવું પડે. ખરું થયો, ગ્રહસ્થને કોઈને કાંઈ પણ જ્યારે હુતક વગેરે આવે એટલે સીધા કોને પૂછે? આવીને અમને પૂછે કે સ્વામી અમારે આ હુતક કેટલા દિનનું પાળવાનું કરે વાત. એટલે આ ભલા માણા એ કડા કોટે ત્યાંથી ભાગ્યા, હવે તું અહીં ક્યાંય પૂછેશ? હવે મરણ સૂતકનો અપવાદ આવે છે. અપવાદ ખાસ ધ્યાનમાં લેજો. પહેલું, મૃત્યુ પામેલાના 11મા દિવસથી 3 માસ સુધીમાં મરણની જાણ થાય તો 3 દિવસ જ પાળવું. કોઈ માણસ મૃત્યુ પામી ગયો પછી 11મા દિવસથી 3 માસ સુધીમાં એને જાણ થાય કે ફલાણા ભાઈ ગુજરી ગયા, તો 3 મહિના સુધીમાં જો જાણ થઈ જાય તો 3 દિવસ પાડવું પડે. જ્યારે જાણ થાય ત્યારે બોલો. હવે નંબર 2, મૃત્યુ પામેલાના 4થા માસથી 6 માસ સુધીમાં મૃત્યુની જો આપણને જાણ થાય તો 1.5 દિવસ આપણે એ મરેલ માણસનું સૂતક પાડવું પડે. હવે મૃત્યુ પામેલાના 7મા માસથી 9 માસ સુધીમાં મૃત્યુની જો આપણને જાણ થઈ જાય તો 1 દિવસથી આપણા સગા ગુજરી ગયા એનું આપણે હુતક પાળવું પડે. હવે મૃત્યુ પામેલાના 9 માસ પછી તો માત્ર સ્નાન માત્રથી શુદ્ધિ થાય. આજે સમાચાર ન મળે એવું પ્રાય બને નહીં, આ તો જૂના જમાનાની વાત છે. અત્યારે તો ડહકા લેતો હોય ત્યાં ફોન આવે, હવે જાય એમસે હો, આજ ક્યાંય એવું છે કે મોડા સમાચાર મળે હે. પરંતુ કોઈ માણસ ક્યાંક જતો રહ્યો હોય, લાપતા થઈ ગયો હોય અને એનું મૃત્યુ થઈ ગયું હોય તો આવું બને આપણને ન ખબર પડે. બાકી આજ બહુ ન ખબર પડે એવું છે નહીં. 5મા નંબરે, દેશાંતરમાં મરણ થાય તો તેની સ્નાન માત્રથી શુદ્ધિ કઈ છે. લ્યો, આ એક નવીન નિયમ છે. શું? દેશાંતરમાં મૃત્યુ થાય તો સ્નાન માત્રથી શુદ્ધિ કહીશ. હવે તમે કહેશો કે દેશાંતર એટલે શું? દેશાંતર એટલે કે મોટી નદી, મોટો પર્વત કે સમુદ્રની પહેલી બાજુનો પ્રદેશ, આને દેશાંતર કહેવાય. અમેરિકામાં કોક મરે તો આપણને ખાલી સ્નાન કરવાનું રહે. આ ઇન્ડિયામાં કોઈ મરે તો અમેરિકાવાળાને લંડનવાળાને ખાલી સ્નાન કરવાનું રહે. આમાં આવ્યું ભાઈ, કેમ જે બહુ ઝાઝુ દોડીને સૂતક ત્યાં જઈ શકે એટલું શક્તિશાળી હોતું નથી, એટલું બધું નથી દોડી શકતું. દરિયા ઓળંગી જાય, નદીઓ ઠેકી જાય, પર્વત ઓળંગી જાય એવું નથી હોતું. પછી ખાલી નાઈ નાખવાનું રે. તો ભાઈ, દેશાંતરમાં ખાલી સ્નાન માત્રથી શુદ્ધિ કઈ છે? અને એક દેશાંતરની વ્યાખ્યા એવી કરી છે કે જ્યાં બોલી બદલાઈ જતી હોય એવો પ્રદેશ, એને દેશાંતર કહેવાય. પણ આ 12 ગાવે બોલી બદલે, તરોવર બદલે શાખા, બુઢાપાના કેશ બદલે પણ લખણ ન બદલે લાખા, એ તો બહુ જૂની વાત છે. તો એ 12 ગાવે બોલી બદલતી હોય પણ એ થોડીક બદલતી હોય. એટલે ગામમાં ભૂંડ્યો શું તમે આમ કરો છો એવું આ ગામમાં ન કહેતા હોય, એટલી બોલી બદલી કહેવાય. એ કઈ બદલી ન કહેવાય, આ તો આખી ભાષા બદલી જતી હોય. તો દેશ બદલી ગયો કહેવાય. ગુજરાત અને મહારાષ્ટ્ર અલગ દેશ કહેવાય, ત્યાં હિન્દી ભાષા, અહીં ગુજરાતી ભાષા. પણ કચ્છ અને ગુજરાત અલગ ન કહેવાય, કેમ જે કચ્છી ભાષા અને ગુજરાતી બહુ ફેર નહીં. ખ્યાલ આવ્યો તમને? નહીતર તો 12 ગવે દેશ બદલે સાલું કોઈને હુતક લાગે જ નહીં. એટલે પણ એમ હુતક હાવ કાઢી નાખવું કેવી રીતે પરવડે? માટે એમ તમે દેશની વ્યાખ્યા ન કરી શકો મારા માનવા મુજબ. આમાં લખ્યું છે કે દેશ બોલી બદલાઈ જતા દેશ બદલાઈ ગયો કહેવાય. પછી એક જ રાજાનું રાજ્ય હોય તો પણ બોલી બદલાણી એટલે બીજો દેશ કહેવાય, તો ત્યાં સૂતક લાગતું નથી. હવે સાંભળો, યુદ્ધમાં ગાય અને બ્રાહ્મણ માટે કે આત્મઘાતથી મૃત્યુ પામેલાનું સૂતક પાળવું પડતું નથી. યુદ્ધમાં મર્યો હોય ને કોઈ, જાણો છો તમે, યુદ્ધમાં મરે એનું હુતક લાગતું નથી. ગાય માટે કોઈ મર્યો હોય એને હુતક લાગતું નથી. બ્રાહ્મણ માટે કોઈ મર્યો હોય તો હુતક લાગતું નથી. અદ્ભુત વાત છે. હવે જોજો, અપવાદનો અપવાદ આવે છે. આ બધા કયા અપવાદ? હવે એનો અપવાદ, માતા પિતા તથા પતિ કે પત્નીનું ગમે ત્યાં મૃત્યુ થાય પરંતુ પૂરેપૂરું જ હુતક પાળવું પડે. ગમે એ દેશમાં નદી બધી બધું ઓળંગી નહીં આવે, પૂરેપૂરું વળગે એવું જોરદાર હુતક હોય છે. કોઈ પણ દેશમાં ક્યાંય પણ માતા પિતા પતિ કે પત્નીનું મૃત્યુ થાય તો પૂરેપૂરું હુતક લાગવું પડે છે, એ ધ્યાનમાં લેજો. આને અપવાદનો અપવાદ કહેવાય. પછી મરણનું સૂતક ચાલુ હોય, મરણનું સૂતક ચાલુ હોય ત્યાં જ જો કોઈનું આગમન થાય, સમજી કે ને, એમાં કોઈનો જન્મ થાય તો જન્મનું સૂતક આવી જાય તો તેનું જુદું પાળવું પડતું નથી. જન્મના હુતકમાં મરણનું હુતક આવે તો તેને નિયમ અનુસાર પાળવું પડે છે. સાંભળ્યું તમે? મરણના હુતકમાં જન્મનું હુતક હમાઈ શકે, પણ જન્મના હુતકમાં મરણનું ન હમાય. મરણનું થોડુંક માથા ભારે કહેવાય, એટલે આનું નોખું પાળવું પડે. ચાલો નંબર 3, એક જન્મનું સૂતક ચાલતું હોય ને વચ્ચે બીજું જન્મનું હુતક આવે. એક ઘરમાં ત્રણ ખાટલા ક્યારેક ઉપસ્થિત હોય છે. એક જન્મનું સૂતક ચાલુ હોય ને વચ્ચે બીજું જન્મનું હુતક આવે તથા મરણના હુતકની વચ્ચે બીજું મરણનું હુતક આવે તો પૂર્વના સૂતકની સાથે જ બીજા સૂતકની શુદ્ધિ થાય છે. તેથી 10 દિવસ પછીના દિવસે સૂતક પાળવાનું હોતું નથી. જોયું, જન્મનું જન્મમાં હમાઈ જાય, મરણનું મરણમાં હમાઈ જાય, પણ જન્મના હુતકમાં મરણનું ન હમાય. બાકી એનું એનું હોય, એ 10 દિવસે પૂરું, પછી નવું ન હોય. ખ્યાલ આવ્યો? કોઈ છોકરું જન્મ્યું હોય, એને 9મે દિવસે બીજું છોકરું જન્મે તો એક જ દિવસમાં બધું પૂરું. કોઈ મરી ગયા હોય, એનું 10 દિવસનું હુતક પાળવાનું હોય અને એમાં 9મે દિવસે કોઈક બીજા મરી જાય તો એક જ દિવસમાં બધો હંકેલો થઈ જાય, પછી પાળવાનું ન હોય. આ બધા લાભના નિયમો જાણી રાખો. કોક દી લાભ થઈ જાય એમ. હે મેરે ભાઈ, જો એક સૂતક ચાલતું હોય અને તેના 10મા દિવસે બીજું સૂતક દિવસનું સજાતીય કહેતા જન્મ કે મરણનું સૂતક આવી પડે તો તે 10મા દિવસથી વધુ બીજા 2 દિવસ સૂતક પાળે એટલે તે સૂતક પૂરું થઈ જાય. 9મા દિવસે નહીં ને 10મા દિવસે આવી ગયું, જન્મનું જન્મમાં મરણનું મરણમાં, તો 2 દિવસ ઉમેરી દેવાના, 10 દિવસ નહીં. ઓકે. નંબર 5, અપવાદનો અપવાદ ચાલે છે કે મરણ સૂતકમાં જન્મ સૂતક આવી પડે. હવે ઓલું જન્મના સૂતકમાં મરણનું હુતક હમાય નહીં એ વાત તો આપણે સાંભળી, પણ હવે કહે છે મરણ હુતકમાં જન્મનું હુતક આવી પડે તે હમાઈ જાય એવી વાત હતી ને, તો તે મરણ સૂતકથી જન્મ સૂતક ટળી જાય છે, અર્થાત પાળવું પડતું નથી. પરંતુ જો પાછું કઈક આવ્યું, સાવધાન. પરંતુ જો 3 દિવસ વાળું નાનું સૂતક જન્મનું હાલતું હોય તેમાં 10 દિવસ વાળું મોટું હુતક આવી પડે તો તે નાના હુતકની સાથે મોટું હુતક ઉતરતું નથી. આ ન ઉતરે, આ તો બહુ મોટું. પરંતુ એને 10 દિવસ પૂરું પાડવું જોઈએ. હશે, હાલો કાંઈ વાંધો નહીં. વળી આવી પડેલું બીજું હુતક ચાલુ હોય, સાંભળજો, એક હતું ને વળી બીજું આવ્યું અને એ ચાલુ હોય, તે દરમિયાન આગલા મરણ નિમિત્તના એકાદશાદિક 9 શ્રાદ્ધ પુત્ર વગેરે સંબંધીઓ કરી જ શકે ભાઈ, એની ના નહીં. સમજા? એક હોય અને પહેલાં આવ્યું, હુતકમાં શ્રાદ્ધ થાય નહીં, તમે સાંભળ્યું હતું. પણ એક હુતક ચાલુ હોય ને જો બીજું આવી પડ્યું હોય તો એ બીજામાં પાછો શ્રાદ્ધ થાય, એની એટલી તાકાત ને કે શ્રાદ્ધ રોકી શકે. હા, આવી પડેલું બીજું હુતક ચાલુ હોય, પહેલું હોય તો ન થાય, પણ બીજું ચાલુ હોય તે દરમિયાન જો શ્રાદ્ધ કરવાના આવે એકાદશી 9 શ્રાદ્ધ તો એ થાય જ ભાઈ, કરી જ શકે. શ્રાદ્ધ વિધિ દરમિયાન તે શુદ્ધ ગણાય, પછી પાછો અશુદ્ધ, પાછો એટલી ઘડી શુદ્ધ થયો, પાછું એને અડેડ ને એવું નહીં, શ્રાદ્ધ વિધિ પર તો એ શુદ્ધ. શ્રાદ્ધ વિધિ પત્યા પછી બીજા હુતકને લીધે ફરી પાછો અશુદ્ધ થઈ જાય, એને અશુદ્ધિ પાળવાની રહે. વાલા ભક્તો, આવું બધું બહુ બધું છે, આ તો હું થોડો થોડો સાર જ લાવ્યો છું. અને મને એમ થતું હતું કે આમાં બધા કંટાળી જાહે, પણ હવે આ બધું કીધા વગેરે છૂટી ગઈ નહીં. કેમ જે શિક્ષાપત્રી ભાષ્યની કથા થતી હોય અને અમે આવું ઝીણવટથી જો સમજાવવામાં ન આવે તો એને શિક્ષાપત્રી ભાષ્યની કથા ન કહેવાય. કથાને તો ન્યાય આપવો પડે. હવે આજ્ઞા ન પાળવાથી શું નુકસાની થાય છે એ બતાવું છું. શાસ્ત્રીય ધર્મ લોપાતા પાપના ભાગીદાર થવું પડે, પહેલી વાત આ. આપણે તો બીજી કાંઈ વાતની માથાકૂટમાં પડવું નહીં, ભગવાનની આજ્ઞા આપણે પાળવી પડે, આપણે એટલું સમજીએ. ભગવાનની આજ્ઞા ન પાળીએ તો આપણને ભગવાનમાં હેત નથી એવું થાય. અશુદ્ધિ અપવિત્રતા વધતા કુટુંબના સંસ્કારોમાં પણ તેની અસર થાય છે, આ નુકસાન થાય છે. અપવિત્રતા વધે, અશુદ્ધિ વધે તો સંસ્કારોમાં ખરેખર ગંદકી પહે. હવે આજ્ઞા ન પાળવાના કારણો શું છે? તો આવા શાસ્ત્રીય વચનોમાં અશ્રદ્ધા, એવી નાસ્તિકતા જરૂર હોય તો જ આ ન પાળી શકાય. કાં તો ઘણી વખત સર્વોપરી ઉપાસનાનો જોરદાર કેફ હોય છે માણસને, એને લઈને કદાચ આવી બધી આજ્ઞાઓ એ ન પાળે. યા તો ગુણાતીતાનંદ સ્વામી જેવા મોટા પુરુષોએ પોતાના બળથી સૌના સુખને ધ્યાનમાં લઈને કાંઈક આજ્ઞા કરી નાખી હોય કે આટલું પાળવું ને આટલું ન પાળવું, તો વળી કાંઈક છૂટ મળી ગઈ હોય. હવે આજ્ઞા પાળવાના ઉપાય, ભગવદ્ આજ્ઞાનું મહત્વ સમજવું તો જ આજ્ઞા પડે. ધર્મ ન પાળવાથી થતી લોકનિંદાનો અને નુકસાનીનો ભય સામે દેખાય તો આજ્ઞા પાળી શકાય છે. આ આજ્ઞા પાળવાના ઉપાય છે. હવે આજ્ઞાની મર્યાદા છે, સાંભળો. બંને સૂતક સ્વસ્થ મનુષ્યને જ પાળવાના હોય છે, માંદા રોગી આવા બધાને નહીં. યાજ્ઞવલ્કે સ્મૃતિમાં પ્રાયચિત્તા અધ્યાય 1 કહ્યું છે, દાને વિવાહે યજ્ઞે ચ સંગ્રામે દેશ વિપ્લવે આપદ્યપી ન કષ્ટાયામ સદ્ય શૌચમ વિધીયતે. શું? તો કે દાન આપવાના સમયે 1, વિવાહ કાર્યના આરંભ થઈ ગયો હોય તો તે સમયે 2, યજ્ઞની દીક્ષા લીધી હોય તે સમયે 3, યુદ્ધના સમયમાં 4, દેશની અરાજકતાના સમયે હુલ્લરો થઈ જાય એવા સમયે 5, અથવા મોટો આપતકાળ આવી પડે એવા સમયે 6, અથવા કુદરતી આપત્તિ આવી પડે જેવી કે અતિવૃષ્ટિ ભૂકંપ વગેરે 7, આવું કંઈક હોય ત્યારે માત્ર સ્નાન કરવાથી શુદ્ધિ થઈ જાય છે, તેમને હુતક લાગતું નથી. નિર્ણય સિંધુમાં તથા કર્મ પુરાણમાં એમ કહ્યું છે, રાજા, જપ વિશેષ કરનાર, શ્રુતિઓનું પઠન કરનાર વગેરે એક વખત સંકલ્પ કરીને આરંભ કરી દીધા હોય તે સમયે સૂતક આવી પડે તો પણ તેને લાગતું નથી, માત્ર સ્નાનથી શુદ્ધિ કહેલી છે. રાજાને હુતક ન લાગે, જપનો સંકલ્પ કરીને જપમાં બેસી ગયો એને ન લાગે, શ્રુતિનું પાઠ કરનારો સંકલ્પ કરીને પાઠમાં બેસી ગયો પછી હુતક ન લાગે, પતી ગયું. કોઈ પતિત માણસ મૃત્યુ પામે તો તેનું સૂતક લાગતું નથી. લ્યો, પાપી મરી ગયો તો એનું હુતક જ નહીં, મરી ગયો જ ગયો, સાંભળ્યું? પતિત માણસનું હુતક જ નથી લાગતું. વળી શુદ્ધિ રત્નાકરમાં કહ્યું છે કે સૂતકના તમામ નિયમો દેશ, કાળ, વય, ધન, જાતિ અને શક્તિની અનુકૂળતાને નજરમાં રાખીને કહેલા છે. આપતકાલમાં તો કોઈને કોઈ હુતક લાગવું પડતું નથી ભાઈ, સાંભળ્યો? શુદ્ધિ રત્નાકરમાં કહ્યું છે કે હુતકના તમામ નિયમો દેશ, કાળ, વય, ધન, જાતિ અને શક્તિની અનુકૂળતાને નજરમાં રાખીને જ કહેલા છે. જ્યારે એવો કોઈ આપતકાળ હોય ત્યારે તો કોઈને કોઈ હુતક લાગતું નથી. વૃદ્ધ, અશક્ત કે રોગી માટે હુતકના કોઈ નિયમ નથી. વૃદ્ધ માટે, અશક્ત માટે અને રોગી માટે હુતકના કોઈ નિયમ નથી. અતિવૃદ્ધ, અશક્ત કે રોગાતુર હોય અને સ્નાન કરવા માટે જે અસમર્થ હોય અને જન્મશૌચ કે મૃતાશૌચ નિમિત્તે સ્નાનનો પ્રસંગ આવે ત્યારે તે અસમર્થ વ્યક્તિને કોઈ સ્વસ્થ પવિત્ર પુરુષ સ્નાન કરીને 10 વાર સ્પર્શ કરે તો તે સ્પર્શથી તે વ્યક્તિ શુદ્ધ થાય છે, સમજ્યા? આને નાઈને આવીને એને અડી લેવાનું 10 વાર એટલે ઓલો શુદ્ધ થઈ જાય. આવી રીતે વાલા ભક્તો, જન્મા શૌચમ મૃતા શૌચમ સ્વસંબંધાનુસારત પાલ નિયમ યથા શાસ્ત્રમ ચાતુર્વર્ણ્ય જનેર મમ. આમ 88મો શ્લોક પૂર્ણ થયો. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાન.